जुष्टौ मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृति सादरम् यो भक्तौ प्रगति बभूव दयया धर्माजन श्रेयसे धर्माजन श्रेयसे अत्रोन्मूलयितुं पधर्ममवितुं साधुं च धर्मं शुभं ध्यायेतं हरिमीश्वरेश्वरमहं सद्बुद्धिदं सर्वदा। ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः। अक्षरधामाधिपतये राजाधिराजाय परात्पराय सर्वावतारिणे सर्वप्रकाशकाय सर्वाधाराय सर्वकर्म फल प्रदात्रे श्रीहरये स्वामीनारायणाय नमो नमः। सर्व कारण कारणाय श्री हरि कृष्ण महाराजाय नमो नमः। सदानंद दायिने आनंद घन मूर्तये श्री सहजानंद स्वामी ने नमो नमः। कठिन तप कारिणे महातपस्वी वनवासी श्री नीलकंठ वर्णि राजाय नमो। साधु सेवा परायणाय पार्षद वर्य श्री नीलकंठ वर्णि सरजुदासाय नमो नमः। बाल रूपाय महामनोहराय हसमुखाय अति समर्थाय श्री घनश्याम महाराजाय नमो नमः। आदि गुरुवे सद्गुरुवर्याय पंचशत परमहंस मुख्याय हरि स्वरूप निमग्नाय श्री गोपालानंद मुनये नमो नमः। सद्गुरु श्री मुक्तानंद स्वामी ने नित्यानंद स्वामी ने ब्रह्मानंद स्वामी ने गुणातीतानंद स्वामी ने महानुभावानंद स्वामी ने कृपानंद स्वामी ने च नमो नमः। सद्गुरु श्री शतानंद स्वामी ने स्वरूपानंद स्वामी ने सच्चिदानंद स्वामी ने सिद्धानंद स्वामी ने व्यापकानंद स्वामी ने योगानंद स्वामी ने चैतन्यानंद स्वामी ने सद्गुरु श्री निष्कुलानंद स्वामी ने प्रेमानंद स्वामी ने रामदास स्वामी ने भायात्मानंद स्वामी ने परमहंसानंद स्वामी ने सद्गुरु श्री आनंदानंद मुनये च नमो नमः। सद्गुरु श्री आधारानंद मुनये मम गुरु श्री आधारमण स्वामी ने सर्वधामस्त मुक्तेभ्यः प्रकट सर्व साधु हरि भक्तेभ्यो नमो नमः। वाला भक्तो, स्वामीनारायण मंदिर कुंडल धाम द्वारा आयोजित आजनी आ सभामां सद्गुरु श्री आनंदानंद स्वामी नु आख्यान विक्रम संवत 2069 भाद्रवावत दशमी तारीख 29 सप्टेम्बर 2013 रविवार आजनी सभा में आनंदानंद स्वामीए अमदावादनु मंदिर बांध्यू त्या प्रतिष्ठा उत्सव कर्यो पछी अमदावाद काकरिया सरोवरे अमदावादना ब्राह्मणोनी चौरासी करी ब्रह्मभोजन कर्यु एक कथा पछी भूज वड़ताल जूनागढ़ मंदिरोनी सेवा में आनंदानंद स्वामीए पोतानु योगदान आप्यु ए कथा आवे छे। पछी दादा खाचरना विवाह में आनंदानंद स्वामीए बधु कार्य संभाळ्यु ए कथा आवे छे। પછી આનંદાનંદ સ્વામીને મહારાજે જળભરત મંડળમાં સ્થાપ્યા હતા એ કથા આવે છે. છેલ્લે આનંદાનંદ સ્વામીએ ભરૂચનું મંદિર બાંધ્યું એ કથા આવે છે. ભરૂચના મંદિરની કથાનો ઇતિહાસ થોડો દુઃખદ છે. ભગવાન શ્રીહરિના ચરણમાં આપણે પ્રાર્થના કરીએ, ભગવાન આપણા સૌ કોઈની બુદ્ધિને ઠેકાણે રાખે, અર્થાત જીવન જીવતા જીવતા કંઈ એવા ન ભેરવાઈ પડીએ, શું કરવાનું હતું ને શું થઈ જાય, એને માટે પરમાત્માને પ્રાર્થના કરીએ.
પ્રાણ પ્યારા હે પુરુષોત્તમ, પ્રાણ પ્યારા હે પુરુષોત્તમ, વિનવ છુવારમવા કરી વાર વાર રે વાલા, વિનતી કરી વાર વાર રે. ઇતિહાસો બધા સાંભળી રે રે, ઇતિહાસો બધા સાંભળી जाने आ जिंदगी पड़ से पार निर्विघान रे कौन जाने आ जिंदगी पड़ से पार निर्विघान रे पड़ से पार निर्विघन रे पड़ से पार निर्विघान जेटला शरीर જેટલા શરીરે વાળ છે ધરતીમાં જેટલા કણ રે હો
ધરતીમાં જેટલા
કણ તેટલા વિઘન સદાર યાહો
તેટલા વિઘન સદાર યાહો
આ જગમાં અણગણ રે
આ જગમાં અણગણ રે
સત્સંગ સેવા કરતા રે
સત્સંગ સેવા કરતા રે
માથું કાઢે કોઈ દોષ રે
માથું કાઢે કોઈ દોષ
દ્રોહ કરાવે કોઈ નો રે
કરાવે કોઈ નો રે
થાય તમો ને પ્રભુ રોષ રે તો અપરાધ રે
કરીએ સેવા સહુની રે
ના કરીએ
અપરાધ રે
ના કોઈનો અપરાધ રે
ના કરીએ અપરાધ રે
સુખ સમૃદ્ધિ ને સતારે આનંદ સ્વામીની હવે કથા કહું છું આગળ રે
આનંદ સ્વામીની હવે
કથા કહું છું આગળ રે જ્ઞાન જીવન હું કર કરું છું હર પાલ રે
આપે હર
પાલ રે આનંદાનંદ સ્વામીની હવે કથા કહું છું આગળ રે
વાલા ભક્તો ભુજના ભક્તોએ ભુજમાં મંદિર કરવા બાબતે શ્રી હરિને પ્રાર્થના કરી તેથી શ્રી હરિએ ગોપાલ સ્વામી અને આનંદાનંદ સ્વામી તથા વૈષ્ણવાનંદ સ્વામી આદિ સંતોને ભુજ જવાની આજ્ઞા કરી આ હરિભક્તોનો બહુ ભાવ છે તમે સંતો ભુજ જાઓ સંતોએ મહારાજના વચનને મસ્તકે ચડાવ્યું ભુજ જવા નીકળ્યા રસ્તામાં મૂળી ગામ આવ્યું ત્યાં રામાભાઈ ને રગાભાઈ ને બધા દરબારો ખૂબ સારા સત્સંગી હતા રાજુબેન વગેરે બહેનો પણ ખૂબ સારા સત્સંગી ભાડેના પાતળભાઈના દીકરી સંતો આવ્યા જાણીને રાજી રાજી થઈ ગયા સંતોના દર્શને ત્યાંના દરબાર રામાભાઈ ને રઘાભાઈ વગેરે આવ્યા ગોપાલ સ્વામીને, આનંદાનંદ સ્વામીને બગીચાના બંગલામાં બહુ સારો ઉતારો કરાવ્યો અને રસોઈ કરાવીને સંતોને જમાડ્યા. ફરી સાયંકાલે દરબાર ગોપાલ સ્વામી વગેરે સંતોના દર્શન કરવા આવ્યા ત્યારે દરબારે પૂછ્યું, સ્વામી ક્યાં પધારો છો? રામાભાઈ, મહારાજની આજ્ઞાથી ભુજ મંદિર કરવા માટે અમે જઈએ છીએ. સ્વામી, અહીં મૂળીમાં મંદિર બનાવો તો સારું. દરબાર, મહારાજ પાસે જાજો અને પ્રાર્થના કરજો, મહારાજ આજ્ઞા કરે તો થાય. આવું ગોપાલ સ્વામી કહ્યું. પણ હરિભક્તો બધા મૂળીના બહુ પ્રેમી, સંતોને જવાની ઉતાવળ હતી તો એકદી એકદી કરીને દહદી કાઢી નાખ્યો. એકવાર મહારાજ દરબારોને લઈ વડતાલ ગયા હતા, પછી ત્યાંના હરિભક્તનો બહુ ભાવ એટલે જરા લાંબુ રોકાઈ ગયા. 15 દિવસ મહિનો થઈ ગયો, પછી દરબારો બહુ ઠાક્યા. આમ તો રસપોળીની રસોઈ હાલતી, દુઃખ તો કોઈ પ્રકારનું નહોતું. અહીં છે કોઈ પ્રકારનું દુઃખ તો પણ ઠાક્યા. તે મહારાજને આવીને કે હવે ક્યારે નીકળવું છે, કાઠિયાવાડ બાજુ ક્યારે જવું છે? મહારાજ કે કેમ કાંઈ દુઃખ છે? તો કે ના ના, આમ તો કાંઈ દુઃખ નથી. તો હું ત્યાં તમારા વિના ઘર બહાર કોઈ લઈ જાય? તો કે ના ના, એવું કાંઈ નથી. તે હું ઉતાર, ના ના, આ તો ખાલી પૂછી છે. મહારાજ કે તઈ સાણાવાળા ભજન કરો ને, રસ રોટલી ખાઈને અમારા દર્શન કરો, સંતોનો સમાગમ કરો, હું જ કાઠિયાવાડમાં પરડા છે, અહીં કેરીયું ખાવ ને. તો કે હા હા, બહુ સારું છે. એમ કરીને બધા દરબારો વ્યા ગયા. પછી ઉતારે છે ને એકા બીજી કે મારી નાખ્યા. ઠાકોરજી તો કાંઈ નામ લેતા નથી, પૂછતા કે હું દક છે, હવે દક કેવું હું, અને જે અંદર ગોટો છે એ બોલવો કેવી રીતે. પછી રોજ ભેગા થઈને વિચારે, મહારાજભાઈ આવીને બેહતા એ તો આમ બરાબર દર્શન કરે, પણ ઉતારે જાય ને તો એક બીજી કે કાંઈ મેળ પડશે હવે જવાનો. એકબીજાને પૂછે, તાર બધા કે આ નાજો જોગ્યો મહારાજની નજીક વધારે રહેશે, એને પૂછો ને. એટલે એ નાજા, આજ કાંઈ મહારાજ નીકળવાની વાત કરતા? તો કે કાંઈ બોલ્યા નહીં. તો કે આજે ન બોલ્યા? તો ન બોલ્યા તો મારે કેવું બોલ્યા? આ તો કઈ છે એટલે ગરમ મુકામ થાય, નથી બોલ્યા એટલે કેમ? ઠીક કે આ છે તારા આપણા ભાઈ, બીજું હું એમ કરી નિહા કહો નાખીને હું વેરાયતી, સમજી આખું ઘર સંભાળીને પાછા હવારે જાગે. બીજે દી નાજો આવે ને હાજે હુવા, આજ કાંઈ કહેતા મહારાજ કાંઠિયાવાડ બસ જવાનું? તો નથી કહેતા. આજે ન બોલ્યા? તો નથી બોલ્યા. થયું તારે હોઈ જાવ એટલે એમ કરે. હું કહું છું કે આ સંબંધીઓનું ખેંચાણ ને લાળ આવી વિચિત્ર છે એમ કહું છું, બીજું કાંઈ નહીં. તમારે કાંઈ દુઃખ લગાડવું નહીં. પછી એક દિવસ મહારાજે નાજાને કીધું કે નાજા, અમારી માણકી તૈયાર રાખજો, આપણે બપોર કેડે નીકળવું છે. સારું. પછી આ લોકોને વાત કરી, વાત થઈ, આજ બોલ્યા હતા, રાજી રાજી થઈ ગયો. હા, ખુશ થઈ ગયો. પછી એમ કહેવાય છે કે વડતાલથી નીકળ્યા, એક હાંજે નીકળ્યા હતા, અંધારું હતું, ને સિંજીવાડે જઈને રાત રહેવાનો પ્લાન કરેલો. એમાં વચમાં અંધારામાં કંઈક શેઢાળું હશે અને ફફડ્યું, એમાં ગોળું ભડક્યું, સુરાખાચર પડ્યા, જાડું શરીર, એ ગોઠણની ઢાંકણી ખડી ગઈ. તે મહારાજ ઉભા રહ્યા, દરબારો ઉભા રહ્યા. કેમ બાપુ, કાંઈ તકનાના વાંધો નથી, એ વાગ્યું હોય તો કહેજો કે હજી વડતાલ શેઠું નથી, પાછા આવ્યા જાય. તકે ના ના, કાંઈ વાગ્યું નથી, તમે પાછા ઘોડે બે ગયા. હાલો હાલો કે છે, હાલો. સિંજીવાડા આવ્યા, પછી તઈ બોલ્યા કે ગોઠણની ઢાંકણી આમ વહી ગઈ છે એક બાજુ. મહારાજ કે અત્યારે વહી ગઈ હતી, જ્યાં ભોલ પડ્યો ત્યાં વહી ગઈ હતી, તો જ્યાં જ વહી ગઈ હોય ને પછી વહી જાય. તો ન્યા કેમ બોલ્યો નહીં? તો તમે પાછા જવાની વાત ન કરી, માંડ નીકળ્યા હતા. પછી ત્યાં કોકને બોલાવી, ઢાંકણી ચડાવી, પાટા ભીંડી કરી. પછી મહારાજ બહુ હસ્યા, બહુ હસ્યા. પછી હસતા હસતા કે અમને ખબર છે, અમને ખબર બધી, એમ કરીને રહસ્ય ખુલ્લું કહી નાખ્યું. એ કે ત્યાં શું તમને મોત હતું? ઉતારા મોળા હતા? તો કે ના. ખાવા પીવાનું કઈ મોળું હતું? તો કે રસ રોટલીમાં કાંઈ ખસાશ નહીં. તમને વાંધો હું આવ્યો? અમને બધી ખબર છે. એમ કરીને મહારાજ બોલી ગયા. એવું મારે બોલવું નથી, મહારાજે તો કહી દીધું, રહસ્ય કહી નાખ્યું. મહારાજ તો એવું બધું બહુ બોલતા, હાવ ખુલ્લું બોલતા. તે જો પૂરો મહિમા ન હોય ને તો અભાવ આવી જાય. મહારાજ તો એવું કહેતા, જીવ માતાનું મન ક્યાં રહેશે જાજુ એ અમને ખબર, એવું બોલતા. કે પુરુષનું મન આયા રહેશે ને સ્ત્રીનું મન આયા રહેશે, કે આ સિવાય બીજું જીવને ધ્યાન શું હોય. બહુ ખખડાવતા મહારાજ, તો ખવડાવતા ખરા અને ખખડાવતા ખરા. કેમ જે એને તો જીવનું કલ્યાણ કરવા ઉપર જ તાન હતું. મહારાજને કાંઈ બીજી ઈચ્છા નહોતી. આપણા બધા દોષો ટાળી આપણને અખંડ પોતાની મૂર્તિનો આનંદ આપવા સિવાય પ્રભુના મનમાં કોઈ સ્વાર્થ નહીં. એટલે બધી ચિંતા મહારાજ કરે, આપણું બગડતું હોય જોઈને એમને ખમાય નહીં. અને આપણને ત્યાં ખબર જ પડે છે કે કેમાં આપણું બગડે છે ને કેમાં આપણું હધરે છે. સાંભળ્યું? તે પેલા રવજી હુતારને મહારાજ ઐશ્વર્ય આપ્યું હતું, પછી કઈ ઠેકાણું રહ્યું નહીં, પછી મહારાજ ઐશ્વર્ય ખેંચી લીધું. પછી મહારાજ ત્યાં ગયા હતા, જાણો. પછી રવજીને આવતો જોયો સીધું લઈને, પછી આમ પાછો વળ્યો ને તે મહારાજ સંતોને કે આને હવે ભગવાન નથી સાંભળતા, એવું બોલ્યા. સમજ્યા? પછી રવજી કઈ વસ્તુ લાવવાની હતી, લાવ્યા. એટલે મહારાજે પૂછ્યું, કેમ હવે ભગવાન સાંભળેશ? તો કહો પેલા જેવો નથી સાંભળતા. પછી મહારાજ કે શું કરો છો? ખેતીને કામ કરું છું. કે ઠીક. પછી મહારાજ કે ઘરનું માણસ બરાબર છે ને? તો કે હવે જવા દે, બરોબર નથી. કે કેમ? તો કે ખીચડી કહેતા થૂલી કરે, રોટલી કહેતા રોટલો કરે, ઊંધું હાલે. મહારાજ કે એ તને સારા ગુરુ મળ્યા. તું કેતો કે હરખું રાઈ દેમ? તો કે એમ કહું ને હરખું રાઈ, તો કે તો નિસ્વાદી વર્તમાન શેના પાડો છો? હરિભગત થઈને એટલા બધા હવાઈ દે, હું એમ મળી ઉપદેશ દે. મહારાજ કે એ હારા માથાના મળે. પછી મહારાજ કે સત્સંગમાં હતા ત્યારે શું જમતા? પછી વાત કરી, હવારમાં તો કે કઢિયેલા દૂધ પીતો, બપોરે તો બપોરે લાડુ જલેબી હાટા દાળ ભાત શાક રોટલી. આહા. પછી મહારાજ કે જોત ખરા, ખાવાનું સુખ હતું ને એ ન રહ્યું. પછી મહારાજને ખબર પડી કે એની દવા થાય એવું છે. પછી એના ઘરનાને બોલાવીને કે બીજાને બધાને એક જમપુરી ને તને બે જમપુરી. તો ભાઈજી કેવો થયું મારો દોષ છે મને બે જમપુરી? તો કે આને બાંધ્યો જ તે, એવું આચરણ કરી કે આવડો આ ઘરમાં રહે જ નહીં ભાગે, તો તને અમે રાજી થઈને અક્ષરધામ આપશો, નહીં તને બે જમપુરી. બૈરું ફફડી ગયો. મહારાજ કે આને કંટાળો લાવી દે, આ હું જઈને ઘરે પડ્યો છે. અને બૈરીએ કર્યું એવું. અને સેવજે રવજી કંટાળ્યો અને ઘર મૂકીને ભાગ્યો અને સાધુ થયો. મહારાજે એને દીક્ષા આપી અને રામદાસ સ્વામી નામ પાડ્યું હતું. સમજાણું? એમ સમર્પિતના હગાઓને પણ મારી વિનંતી છે છોકરા બૈરા બધાને વિનંતી છે. રવજીન ઘરના જે ભલામણ મહારાજે કરી ને યશ ભલામણ મારે હવને હાગમ ટેક કરવી છે. અહીંયા મૂળીમાં પણ બધા ભક્તોને બહુ ભાવ, તે સંતોને નીકળવા દીધા નહીં, દહદી હો જાવું તું ભૂજ. ખૂબ સેવા કરી પછી ગોપાલ સ્વામી આનંદાનંદ સ્વામી વગેરે સંતો ભૂજ ગયા. ત્યાં રોકાણા અને આનંદાનંદ સ્વામીએ ત્યાં ઘણો સમય રોકાઈને ખૂબ સેવા કરી.
ભુજ મંદિરે સ્વામીએ ઘણો સમય રોકાય,
ભુજ મંદિરે સ્વામી ઘણો સમય રોકાય,
સેવા કરી હરી આજ્ઞાથી જેટલી પોતાથી થાય,
સેવા કરી હરી આજ્ઞાથી જેટલી પોતાથી થાય,
જે સેવા કરી હરી આજ્ઞાથી જેટલી પોતાથી થાય,
આમ આનંદાનંદ સ્વામીએ ભુજ મંદિરની સેવા કરી હતી. હડતાલમાં જ્યારે મંદિરનો આરંભ કર્યો ત્યારે બ્રહ્માનંદ સ્વામી આનંદાનંદ સ્વામીને અહીં સેવા કરવા માટે રહે તેવી શ્રી હરિ પાસે માંગણી કરી હતી કે આ આનંદાનંદ સ્વામીને અહીંયા તમે આપો. પછી બ્રહ્માનંદ સ્વામી સાથે વડતાલમાં રહીને પણ આનંદાનંદ સ્વામીએ લક્ષ્મીનારાયણ દેવના મંદિરના આરંભમાં ઘણી સેવા કરી. ઘણા હરિભક્તોને સ્વામીએ ભગવાન શ્રીહરિનો રાજીપો અપાવેલો. સ્વામીમાં ઈકળા બહુ સારી હતી, નાના મોટા બધાને મહારાજ નજીક કરે ને મહારાજનો રાજીપો અપાવે. વચ્ચે થોડા દિવસો જરૂર પડતા આનંદાનંદ સ્વામી અમદાવાદ મંદિરની સેવા માટે ગયા હતા. મહારાજને ખબર પડી એટલે તત્કાળ શ્રી હરિએ ત્યાંથી વડતાલ બોલાવી લીધા. આ ઉપરથી એવી આમ ગંધ આવે છે કે પૂછ્યા વગર વડતાલથી અમદાવાદ કંઈક કામ હશે તે જઈ આવું એમ કંઈ નીકળ્યા હશે. પણ મહારાજે તત્કાળ વડતાલ બોલાવ્યા અને કહ્યું, આનંદાનંદ સ્વામી હવે તમે આ વડતાલ મંદિરની સેવા કરવા માટે રહો અને જે કોઈ વાત હોય તે અમને પૂછીને અમારી રજા લઈને કરવી. એમ રજા લીધા વગર આંટો મારવા ગયા હશે એટલે આવી વાત મહારાજે કરી કે હવે કાંઈ પણ હોય હા બરાબર છે પણ અમારી રજા લઈને તે વાત કરવી. હવે બ્રહ્માનંદ સ્વામીને અમે ગઢપુર લઈ જઈએ છીએ, જરા કાવ્ય કીર્તનનું કામ બંધ થઈ ગયું છે. ભગવાનની મૂર્તિના વર્ણનના પદો તો મંદિર કરતા મહાન છે એવું બોલ્યા મારા, એટલે અમે એમને લઈ જઈએ છીએ અને તમો હવે વડતાલની મંદિરની સેવામાં રહો.
વડતાલ કે મંદિર હુકી સેવા કરને હિત,
વડતાલ કે મંદિર હુકી સેવા કરને હિત,
આનંદ મુનિ તીન કુજો કિયે હરિ કર પ્રીત,
આનંદ મુનિ તીન કુજો હરિ કર પ્રીત,
આનંદ મુનિ તીન કુજો કિયે હરિ કરહિ પ્રીત,
આનંદ મુનિ તીન કુજો કિયે હરિ કરહિ પ્રીત.
આ વાત સાગરમાં લખી છે એનો આ પ્રમાણનો દોહો મેં ગાયો કે વડતાલ મંદિરની સેવા કરવા માટે આનંદાનંદ સ્વામીને ભગવાને પ્રેમથી કહ્યું અને રોક્યા. જેમ આનંદાનંદ સ્વામીએ વડતાલ મંદિરમાં સેવા કરી તેમ જ જૂનાગઢ મંદિરમાં પણ ઘણી સેવા કરેલી. એકવાર મારા દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા, પોતાની આગળ સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. મહારાજે આનંદાનંદ સ્વામીને બોલાવીને કહ્યું કે તમારે જૂનાગઢ જવાનો વારો છે. વારો છે એનો અર્થ એવો થાય કે એ વખતે જૂનાગઢ મંદિરે સેવા કરવાના મહારાજે કંઈક વારા કાઢ્યા હતા, થોડુંક તમારે જવાનું થોડુંક તમારે જવાનું એમ વારા કાઢેલા, સમજાણો. અને મહારાજ જ્યાં મૂકે ત્યાં સંતો રહેતા હતા અને સેવા કરતા. આપણે અહીંયા વારા કાઢ્યા હોય કે થોડા દિવસો સમર્પિતીએ વડોદરા રહેવાનું, થોડા દિવસો પછી ગામડા ફરવા જવાનું એમ, આ સેવા કરવાની આ સેવા કરવાની, વાડીએ જવાનું, ગૌશાળા સંભાળવાની, દરબારગઢ સંભાળવાનું, જુદી જુદી સેવાના આ રીતે વારા કર્યા હતા. મહારાજ કે તમારે જવાનો વારો છે, માટે મહાનુભાવાનંદ વગેરે સંતોને લઈને તમારે જવું અને બ્રહ્માનંદ સ્વામી ત્યાં છે તેમને તમારે અહીં મોકલવા. આનંદાનંદ સ્વામી કે બહુ સારું મહારાજ, આપ જેમ કહો એમ. ત્યારે મહારાજ કે જૂનાગઢ જનારા સંતોને આવો 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 મળીએ, જે જવાના હો આનંદાનંદ સ્વામીની હારી એના મંડળના એ ઉઠો, અમે હોને ભેટીએ. પછી આનંદ સ્વામી વગેરે સંતોને મહારાજ બાથમાં ઘાલી ઘાલીને ભેટ્યા, રાજીપો આપ્યો. બીજા દિવસે મહારાજ જમીન દરબારમાં લાડુબાના ઓરડાની ઓસરીએ બિરાજમાન હતા. સંતો આવીને પગે લાગ્યા. એ વખતે સચ્ચિદાનંદ સ્વામી 2-2.5 મણને આશરે ગોળ લાવ્યા. મહારાજે કહ્યું, બહુ સારું કામ કર્યું સ્વામી તમે, આ સંતો જૂનાગઢ જાય છે તેને ભાતામાં આપો, સાથવા સાથે ખાશે, એમ કહીને ગોળ આપ્યો 2-2 મણ. પછી સ્વામી પોતાના સંત મંડળ સાથે જૂનાગઢ પધાર્યા. બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે મહારાજ આપને ગઢપુર તેડાવે છે, એટલે સ્વામી એમને કામ હોપીને ગઢપુર આવ્યા. આનંદાનંદ સ્વામી જૂનાગઢમાં 1 મહિનો અને 4 દિવસ રોકાયા. મંદિરનું ઘણું કામ કરાયું. ત્યાં હુતાશની આવી એટલે ઉત્સવ ઉપર જૂનાગઢથી ગઢડા આવ્યા. મહારાજને પગે લાગ્યા. મહારાજ બહુ રાજી થયા. અને જેવા પગે લાગી રહ્યા ને એટલે મહારાજે કહ્યું, જૂનાગઢથી જેટલા સાધુ આવ્યા છો તે હવારે પાણા કાઢવા ખાણે જજો. આનંદાનંદ સ્વામી કે મહારાજ કાલે તો એકાદશી છે. મહારાજ કે આમાં શું વાંધો, બાજરીયું ફરાળ કરીને જજો. કેવું ફરાળ? બાજરીયું ફરાળ. આનંદાનંદ સ્વામી કે તો વાંધો નહીં, આ તો જૂનાગઢથી હાલીને આવ્યા, ઠાકનો પાર નથી ને, કાલે તમે સીધા ઘેલે પાણા કાઢવા મોકલો, અમારે પાણા ન નીકળે, અમારા પાણા નીકળે, પણ હવે વાંધો નહીં, બાજરીયું ફરાળ એટલે કાંઈ ચિંતા નહીં. બસ સવારના જ પોરમાં કાઠિયાવાડી બાજરાના રોટલા ગાડાના પૈડ્યા જેવા, જેને જેટલા હાલે એટલા ઠપકાર્યા ફરાળ તરીકે, અને પછી આખો દિવસ જે પાણા કાઢ્યા છે 1 મહિનાનું કામ 1 દિવસમાં કરી નાખ્યું. બાજરામાં તાકાત જોવો, અને એમાં એકાદશીને દિવસે મળેલો બાજરો ડબલ તાકાત પૂરે, કેમ જે નહોતો મળવાનો ને મળ્યો. આવું લખ્યું છે. એકવાર મહારાજ પાસે બધા કાઠિયાવાડના ભક્તો આવ્યા હતા કે મહારાજ આ 15 દિવસે આવીને ઊભી રહેશ, તમે આગીને ઠપકાઈ દીધી, અને અમારે ખેતીનું કામ ભૂખ્યા કામ થતું નથી, સિઝન માથે હોય, માટે ભગવાન થઈને આટલા બધા કાંઈ કઠણ ન થાવ, જીવ ઉપર દયા રાખો, ગગનવાસી ધરા પર આવી જરાક અમારી જેમ જીવીતો જુઓ. હે શેષ સૈયા પર હુનારા, ક્યારેક કાંટાની પથારીમાં હુઈ તો જુઓ. બોલો, એવું એક કવિ ઓળા ઉઠ્યા ને તે ભગવાનને માંડે ઠપકારવા. બોલો, ત્યાં બધા પટેલિયાઓ કે મહારાજ તમને એવું નથી લાગતું કંઈક દયા કરવા જેવું? તે મહારાજને વિચાર આવ્યો કે વાત તો મારી મુદ્દાની છે. પછી મહારાજ કે સારું લ્યો તો જાઓ, બધા એકાદશીથી ફરાળ કરજો, બરાબર છે? તે બધા એકા બીજી પટેલ હામુ જઈને દાંત માંડ્યા કાઢવા. તો મહારાજ કે હંસો છો કેમ? હસીએ નહીં ત્યારે શું કરીએ? મહારાજ આ કાઠિયાવાડીમાં ફરાળ હોય ક્યાંથી? તમારે તો દેશ વિદેશથી મેવા આવે, હારા હારા ફ્રૂટના હુંડલા આવે, એટલે તમને એમ થતું હોય કે બધી આવું જ હશે. પ્રભુ, એ તો વડોદરા ને સુરતના સંઘ આવે તે કેળાની લુંબુ લાવે કાનમમાંથી. અમારે અહીંયા પરડાય ન હોય સિઝન વિના પરડાય, ફરાળ એનું કરવું? તો મહારાજ કે હા, એ વાત હશે. એમ કરો, એક ટાણું બાજરાના રોટલા ખાઈને એકાદશી કરજો. ત્યારે પટેલિયા બોલ્યા કે હવે સમજણા ભગવાન ખરા. હા, એવી અમુકને મહારાજે છૂટ દીધી આપેલી, કેમ જે તે દી એવું બધું હતું. આજ આ સ્વીટ પાછી કોઈ લઈ લેવી નહીં, કેમ જે આજ તો બધાને ઘેરે બદામ પિસ્તા મળે છે અને એ ફરાળમાં ગણાય છે. મોટી શિંગદાણા ખાઈને આજે પાણી પીને એકાદશી કરાય, અને હવે કોઈ અન્ન ખાઈને એકાદશી નથી કરતું, અને હવે કોઈ અન્ન ખાય તો એકાદશી ગણતા નથી. જેથી તો એક ટાઈમ અનાજ જમતા ને તો એકાદશી ગણાતી ને પૂન મળતું, એ એક આખી વિશિષ્ટ ફેસિલિટી હતી. અત્યારે એ ફેસિલિટી બંધ છે. પ્રગટનો પ્રભાવ જુદો હોય છે, એ પ્રગટ હોય ત્યાં સુધી આવી ફેસિલિટીઓ પ્રગટ થતી હોય છે અને કાળાંતરે લુપ્ત થતી હોય છે. આ સંતોને પણ મહારાજે કીધું કે બાજરી ઉફરાળ કરીને ઘેલે પાણા કાઢવા જાયજો. બોલો, જોયું? બાજરી ઉફરાળ કહેવાનો અર્થ એ થાય છે કે તમે બાજરાના રોટલા ખાશો તો પણ અમે એને ફરાળ ગણશું, એકાદશી તમારી જીવતી રાખશું, પૂરેપૂરું ફળ અમે આપશું. બોલો, ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રત દાન તપ ક્રિયા ફલમ. બધી ક્રિયાનું ફળ કોણ આપે? તો પછી હવે ભગવાને કીધું હું ફળ આપી દઈશ, પછી આપણે શું કામ વળ ખાવા પડે ભૂખ્યા રહેવાના? બરોબર. કમાલ કરી નાખ્યો, આખા મહિનાનું કામ એક દિવસમાં કરી, પછી સાધુ બધા નારાયણ ધરી ગયા અને ખૂબ પાણીમાં નાયા, અને પછી મહારાજ પાસે સાંજે આવ્યા મળી રહેતી, અને મહારાજને દંડવત કરીને પગે લાગ્યા. મહારાજ કે આવો સંતો, આવો મારા વાલા સંતો, આવો તમારી સેવાનું ફળ ચૂકવી દઈએ. સાધુને એમ થયું કે હું ફળ દે? હો, એમ કહીને મહારાજ તો ઉતરાદું મુખ રાખી તકતી ઓઠી ગણ દઈ ચરણાવીને લાંબા કરીને બેઠા. એટલે હવ સમજી ગયા કે આજ પ્રભુ છાતીમાં ચરણ આપશે. ત્યાં તો આનંદાનંદ સ્વામી મહારાજને આમ પગનું વજન અધ્ધર રાખવામાં પગ દુખે ને એવી તકલીફ ન પડે, એટલે મહારાજના પગ ઝાલીને સ્વામી ત્યાં બેઠા. અને પછી એક સંત આમ ખેસી આઘા મૂકી અને ભગવાન સ્વામિનારાયણના પ્રગટ પુરુષોત્તમ નારાયણના 16 ચિહ્ન વાળા ચરણ છાતીમાં દબાવીને લેતા હતા અને મસ્તકે આંખે ધારતા હતા. ઓ, આમ મહારાજે બધાને મહેનતાણું ચૂક્યું. પછી આનંદાનંદ સ્વામીએ પણ તેવી રીતે મહારાજના ચરણારવિંદ છાતીએ માથે આંખે લીધા. એ સુખની વાત તો કાંઈ વર્ણવી ન શકાય ને બાપા, એ કાંઈ મુખે કહેવાય એવી વાત નથી. આમ ઘણી વાર મહારાજની મરજી મુજબ સેવાઓ કરી આનંદાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને અનેક વાર રાજી કરેલા, વારે વારે રાજી કરેલા. આનંદાનંદ સ્વામી મહારાજની મરજી મુજબની સેવા કરતા. વાસુદેવ ચરણ સ્વામી કૃત હરિચરિત્ર ચિંતામણીના કિરણ 28માં લખ્યું છે, આનંદાનંદ સ્વામીને નાથ દીધી પ્રસાદી પોતાને હાથ, ચરણાવિંદ ચાખડી ચંદન દીધું જાણી પોતાના જન. ભગવાન સ્વામિનારાયણે આનંદાનંદ સ્વામીને પ્રસાદીની વસ્તુ પોતાને હાથે ઘણી આપેલી, ચરણાવિંદ પાડી આપેલા, ચાખડીઓ આપેલી, પ્રસાદીનું ચંદન, આવું બધું મહારાજ આપતા. પરંતુ પૂજનની સેવા તેમની અજોડ હતી. આમાં જે આવ્યું ને વાસુદેવ ચરણ કૃત હરિચરિત્ર ચિંતામણી, આ વાસુદેવ ચરણદાસજી સ્વામી એટલે કે શ્રીજી મહારાજના હજુરી પાર્ષદ ગુમાન ભગત, એ મહારાજની સેવામાં ખૂબ રહ્યા હતા ને પછી એ સાધુ થયા હતા ને એમણે સુંદર મજાનો ભક્ત ચિંતામણી જેવો હરિચરિત્ર ચિંતામણી નામનો ગ્રંથ બનાવ્યો છે અને એવી મહારાજની લીલાનું વર્ણન કર્યું છે, એવું વર્ણન કર્યું છે તો વાંચો ને તો આમ મૂર્તિ દેખાવા માંડે. ઠીક છે, પરંતુ પૂજનની સેવા આનંદાનંદ સ્વામીની અજોડ હતી, તેનું કારણ શું? તો વાલા ભક્તો, આનો જવાબ ક્યાંથી મળ્યો જાણો છો તમે? સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથમાં છે. નામ સાંભળ્યું તમે? સ્વામિનારાયણ વિચરણ લીલામૃત. બોલો તો ખરા. સ્વામિનારાયણ વિચરણ લીલામૃત ગ્રંથ એમાં 170 માં વિશ્રામ માં આ વાત છે. હવે આ ગ્રંથ કોનો લખેલો ખબર છે? સ્વામી પ્રસાદાનંદજીનો, જેનો પ્રથમના 78 વચનામૃતમાં પ્રશ્ન છે મહારાજને, પ્રસાદાનંદ સ્વામીએ પૂછ્યું. એ પ્રસાદાનંદ સ્વામી આ ગ્રંથ લખ્યો છે અને એમાંથી અમુક અંશ કોઈ કે પ્રસાદાનંદ સ્વામીની વાતો નામ આપીને છાપીને પ્રસિદ્ધ કરેલ છે, પણ થોડોક ભાગ. હકીકતે આ આખો ગ્રંથ છે સ્વામિનારાયણ વિચરણ લીલામૃત, એનું નામ છે. એમાં રીતસર અધ્યાયો છે અને એની હસ્તપ્રત કોપી આપણને પ્રાપ્ત થઈ અને આખો ગ્રંથ આપણે બહાર પાડીએ છીએ. એમાંથી વાત મળી કે આનંદાનંદ સ્વામીની સેવામાં અજોડતા સાથી હતી. તો પ્રસાદાનંદ સ્વામી કહે છે, એક સમયે ગઢડે અક્ષરવોડીના ફળીમાં ઢોલીએ મહારાજ બિરાજમાન હતા. અક્ષરવોડીની ફળીઓ, સંતોએ ફૂલના હાર પહેરાવ્યા મહારાજને. તે સમયે જ્ઞાન વૈરાગ ભક્તિ અને ધર્મ અને સેવા પૂજાનો વિધિ, પાંચેય મૂર્તિમાન આવ્યા. આ પાંચ જણા મૂર્તિમાન આવ્યા અને મહારાજને પૂજા વંદના કરીને ચરણનો સ્પર્શ કરીને બેઠા. ધર્મ બેઠા, ભક્તિ બેઠા, વૈરાગ બેઠા, જ્ઞાન બેઠા, પેલો પૂજા વિધિ પોતે બેઠો ને હાથ જોડીને બોલ્યા છે, હે મહારાજ, તમે જ્યાં અમને આજ્ઞા કરો ત્યાં રહીને સત્સંગમાં ફરીએ ને તમારા દર્શન કરીએ, એવી કંઈક ફેસિલિટી આપો. ત્યારે મહારાજ બોલ્યા, મહાત્મ્ય સહિત જે ભક્તિ તે મુક્તાનંદ સ્વામીમાં રહો, જાઓ. હા હા હા, મુક્તાનંદ સ્વામી પાસે રહો. સ્વધર્મ, એ સ્વધર્મ, તમે બ્રહ્માનંદ સ્વામીની પાસે રહો. એ જ્ઞાન, તમે નિત્યાનંદ સ્વામી પાસે રહો. અરે વૈરાગ્યજી, તમે નિષ્કળાનંદ સ્વામી પાસે રહો. અને સાંભળો સેવા પૂજાના વિધિ, તમે આનંદાનંદ સ્વામીની પાસે રહો ને સત્સંગમાં ફરો, એમ એને આજ્ઞા કરી. વાલા ભક્તો, ત્યારે તે રીતે તેઓ તે સંત સાથે મૂર્તિમાન સત્સંગમાં રહ્યા અને ફર્યા. એટલે આ સેવા પૂજાનો વિધિ મૂર્તિમાન આનંદાનંદ સ્વામીમાં રહ્યો એટલે એમની સેવા પૂજાની વિધિ અજોડ હતી. આ વાત દિમાગ મેં, મૂર્તિમાન વૈરાગ નિષ્કળાનંદ સ્વામી હારે રહ્યો એટલે એમનો વૈરાગ ભૂખા કાઢી નાખે એવો હતો. મૂર્તિમાન જ્ઞાન નિત્યાનંદ સ્વામીમાં રહ્યું એટલે હોય જ ને, મહિમા એ સહિત ભક્તિ મુક્તાનંદ સ્વામીમાં રહી. એટલે આ આપણને ખબર નહીં કે આ લોકોમાં આટલું બધું આ ગુણનું વિશિષ્ટપણું સાથી છે, પણ આ ગુણ જ પોતે આખે આખો એમાં મહારાજની ઈચ્છાથી આવીને રહી ગયેલ. એટલે વાત આવી પ્રસાદાનંદ સ્વામીએ લખી. આપણે આ નો સ્વામીએ લખ્યું હોત તો કાંથી જાણત મારા ભાઈ. આવા જૂના મહાસંતોએ પોતાને હાથે દાખલો કરીને લખેલા મોટા મોટા સારા સારા ગ્રંથો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જેટલા છે એટલા બીજા કોઈ સંપ્રદાયમાં નથી. કોઈ સંપ્રદાય પાસે આવા ગ્રંથો છે જ નહીં. દુનિયા આખીએ એક દિવસ નોંધ લેવી પડશે કે સ્વામિનારાયણ ભગવાનની આરે ફરનારા સંતો ભક્તોએ શું શાસ્ત્રો રચ્યા છે એ કાળમાં. પણ આજે 200 વર્ષે આપણે એને છાપી નથી રહ્યા. સમજાણું, ભગવાન શ્રી હરિએ આપણા ઉપર કૃપા કરીને એવી અજોડ સેવા આપણને આપી છે, તે આપણા માટે મહારાજની બહુ મોટી કૃપા કહેવાય, મહારાજનો બહુ મોટો પરોપકાર કહેવાય કે આપણને એને માટે બધી વ્યવસ્થા શક્તિ સગવડતા બધું આપ્યું છે. તો જ કામ થાય ને, નહીંતર કામ કેવી રીતે થાય? આ બધી ફોજને એમાં વળગાડી છે ને, કામ કર્યા કરે બધા સાધુ આશ્રમમાં ભોયરામાં ઉપલે માળે આણકીની રૂમમાં ઓલી રૂમમાં બધા કોમ્પ્યુટર લઈને બેઠા હોય. કેટલાય છોકરાઓ કામ કરે જો આ બધા બેઠા. જો આજકાલમાં હવે એ બધા ગ્રંથોને આપણે છાપી નહીં નાખીએ ને તો એમાં ઉધઈ પડી જાય, હડી જાય, બગડી જાય. કારણ કે 2 વર્ષ થઈ ગયા, એમાં ઘણી જીવાત પડી ગઈ, પાના નબળા પડી ગયા, કાંઈક તો ખોડું ખવાઈ ગયું, નષ્ટ થઈ ગયું, આવું બધું થયું. હવે લાંબુ ખેંચાય એમ નથી. હવે તો એ ગ્રંથોને બહાર પાડી જ દેવા જોઈએ, નહીં તો એ 500,000 કોપી તો છાપી જ નાખવી પડે, પછી ગ્રંથનો નાશ ન થાય. વાલા ભક્તો, સદગ્રંથ રચના કોઈ નાની એવી બાબત નથી. વર્ષો સુધીની સંતોએ મહેનત કર્યા પછી એ ગ્રંથોને જન્મ આપ્યો છે. સમજાણો, આપણા જેવા માણસને જન્મ આપવામાં માતાને 9 મહિના થાય, સમજાણું. અને જોરદાર અર્જુન જેવો પુરુષ જન્મે 9 મહિનામાં જ, પણ ગ્રંથને જન્મ દેવો એ તો બાપા ઝાઝા દાખલાનું કામ છે, એમને નથી થતું. આ સંતોનો દાખલો આપણાથી આમ છે ને કલ્પી ન શકાય એટલો છે. આમ તો પેલા બહુ અમને ખબર નહોતી, પણ હમણાં થોડું થોડું એવું કામ મેં ઉપાડ્યું ને ત્યારે મને ખબર પડી કે બાપા ગ્રંથ લખવાનું કામ હેલું નહીં. થોડુંક મેં એવું કામ કર્યું છે, કરું છું, એટલે મને અંદાજ આવ્યો છે. બાકીનાને તો ખબર ન પડે હે ને, એમ કે આમ લખાતું છે ને થતું છે, એમ નથી થતું. આ તો આ કોમ્પ્યુટર વગેરે સિસ્ટમ છે, અને 2-4 જણા ભેળા બેસીને લખતા હોઈએ, કંઈક ભૂલાણું હોય બીજો કેક આ રહી ગયું. તે દિવસે એ સાધુઓ વનસ્પતિના પાંદડા મહળીને એની સાય કરતા હતા, સમજ્યા, કાંઈક હળીને પીસીને એની કલમ કરતા હતા, અને એવા કાગળ ગોતતા હતા ને આમ બોળી બોળીને લખતા હતા. તમે વિચાર કરો દીવાને અંજવાળે આ તે કેમ લખાતું હશે ને કેવા મોટા ગ્રંથ લખ્યા. કલ્પના કરો, કલ્પના, આજ આપણે એને વાંચી નથી શકતા, એણે લખ્યા છે. આપણે વાંચવાનો ટાઈમ નહીં થયો કોઈને. બહુ મોટો ગ્રંથ, સારું લ્યો, બહુ સારું, આ હાલતા થયા. હું ભલો ને મારા બૈરા છોકરા ભલા, તમે લખ્યો તમે વાંચજો. આવા છીએ આપણે, બહુ વળી કોકને ઈચ્છા થાય, સારું તાર ખરીદી લો ને, ક્યાં ઝાઝી કિંમત છે આવડા, આમ તો બહુ ઓછી કિંમત હાલે, તાર લઈ લો. બિચારાને ભલે ને એક ગ્રંથ પછી પચાની સેવા થાય, કોને વેચનારાનો, એ લે એની સેવા. જેણે એક ગ્રંથ લીધો એની અમારે 50-50 સેવા તો કરી જ, મંદિરમાં નાખવાના જ, કેમ જે ભાવ ઘટાડ્યો છે એટલે. પણ આવી અમારી સેવા એ નથી સ્વીકારતા, સ્વીકારે અને ધન્યવાદ કે હાલો ને સસ્તું મળે લઈ લો, પણ લઈ જાય પછી ઘરે જઈને ક્યાંક મૂકી દે. હે, ધંધા પાણી કરવા, ટીવી ચેનલો જોવી, પછી આ ગ્રંથ વાંચવા, હરવું ફરવું ને ખાવું પીવું, મોજ શોખનો જમાનો, તે કોણ વાંચે પલોઠી વાળીને આ બધા ગ્રંથો. કેવા સરસ સરસ ગ્રંથો છે. આખા સત્સંગને મારી હાથ જોડીને વિનંતી છે કે આને વાંચજો, એકાદ વાર તો વાંચજો, ખબર પડે તમને કે સ્વામિનારાયણ ભગવાન હું હતા, એ વખતનો કાળ કેવો હતો, રીત કેવી હતી, કેમ બધા જીવતા ને કેમ ભગવાન ભજતા ને કેમ અનાદિ મુક્ત થઈને ડંકો વગાડીને ધામમાં ગયા, જાણ્યા જેવું છે, જેવું તેવું નહીં. આ તો પેલા અમને ખબર નહોતી, પણ આમાં પડ્યા ત્યારે એમ થયું કે આ હા હા હા, આ હા હા હા, શું મજા છે આમાં. આમના આમ જિંદગી આખી વહી જાય તોય વાંધો નથી. ગુણાતીતાનંદ સ્વામી ઓલા ભરવાડને કીધું કે આજ રોકાજી એક શેઠની રસોઈ છે ને તે જમીન જાયજે, તો કે ભાઈ મને જવા દે ને, તો કે થોડોક મોડો જાયજે ગાયું લઈને, શું ઉતાવળ છે, દૂધપાક બનાવવાનો છે, તો કે એ શું આવે, તું જમતો ખરો, તો ક્યાં નો બને, તક દૂધ, તો કે હવે દૂધના ઘૂંટા અમે પીએ છીએ ને, તો કે લે એ જુદું ને આ જુદું એમ, તો કે આ રોકા રોકાણ, અને દૂધપાક પીધો પછી એને હું ગળહટો લાગ્યો. બીજે દી કે આજ કોઈની છે, આજ કોઈની સાનો માનો, જા તું લઈને એમ. અમે આ શાસ્ત્રનો ઘૂંટો પીધો તો એ અમને ખબર પડી કે આ હા 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 આ હા હા, હરિત રીતામૃત સાગર આખે આખો પ્રકાશિત થયો ને આપણે પીસી થાય જ છે ને મનમાં કે આ હા હા, પછી મનમાં એમ ન થાય કે હજી આવો કોઈ ગ્રંથ છે, એટલે આ છે ઘણાય છે, તો હા 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 એમ થયું. સા કેટલા ભાગ્યશાળી છીએ એની કોઈ કલ્પના થાય એમ નથી, કોઈના મગજમાં આવે એમ નથી. આપણી બુદ્ધિ ટૂંકી, આપણે શું વિચારી શકીએ મહિમા. કહો, આવા શાસ્ત્રો આપ્યા આપણને ભગવાન સ્વામિનારાયણે, કેમ જે મહારાજે સંતોને આજ્ઞા કરી હતી કે સૌ તમે અમારા ચરિત્ર લખજો. મુક્તાનંદ સ્વામીને તો એમ કીધું કે તમારો દેહ રહે ત્યાં સુધી તમને એ જ આજ્ઞા છે, તમારા ઈષ્ટદેવ સંબંધી તમારે લખ્યા જ કરવું. બોલો, નિષ્કળાનંદ સ્વામી કેટલા ગ્રંથ કર્યા, મુક્તાનંદ સ્વામી કર્યા, બ્રહ્માનંદ સ્વામીએ કર્યા, સતાનંદ સ્વામીએ કર્યા, બીજા બધાએ કર્યા, જો લ્યો પ્રસાદાનંદ સ્વામીએ કર્યા, અને ગુમાનજી પાર્ષદે ગ્રંથ કર્યો ને, હા દલપતરામે કર્યા ને, આચાર્ય વિહાઈલાલજીએ કર્યા ને, ભગવત પ્રસાદજીએ કર્યા ને, કેટલા ગ્રંથો, કેવા અદભુત ગ્રંથો, આપણા કલ્યાણ કરી નાખે એવા ગ્રંથો. આ ભેળી વાત યાદ આવી તો કરી દીધી. વાલા ભક્તો, ગ્રંથ તો અદભુત ચીજ છે. મેં એક દિવસ કીધું હતું, ધરતીકંપ આવે તો મંદિર પડે પણ ગ્રંથ ન પડે. યુગો સુધી રહેશે શાસ્ત્ર તો. હા, કેટલી ઉથલ પાથલ થઈ ગઈ દેશમાં, કેટલાય વાવાઝોડા આવ્યા, સુનામી આવ્યા, કેટલાય યુદ્ધો થયા, કંઈક માણા મરી ગયા, પણ ગ્રંથ જીવતા રહ્યા. ગ્રંથને આધારે સંસ્કૃતિ જીવતી રહીશ, મોક્ષનો માર્ગ જીવતો રહ્યો. માટે ગ્રંથને છાપવા, પ્રસિદ્ધ કરવા એ સેવા બહુ મોટી છે. એમાં જે કોઈ તનમન ધનથી કાંઈ પણ યોગદાન આપે એના પુણ્યનો કોઈ પાર નથી. અને ભગવાને આપણને સેવા આપી છે. વાલા ભક્તો, હવે દાદા ખાચરના બીજા લગ્નની જવાબદારી આનંદાનંદ સ્વામીને આપી હતી એ કથા તમારી આગળ કહું છું. વિક્રમ સંવત 1882 મહાસુદ દશમીનો દિવસ શ્રી હરિએ દાદા ખાચરના બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું. દશમી દિવસે દાદા ખાચરના બીજા લગ્નની તૈયારી બધી તાબડતોબ થવા લાગી. એ વખતે મહારાજ બોલ્યા, જે ગામમાં કેટલા સત્સંગી છે ત્યારે લાધો ઠકર બોલ્યા છે, જમાડીએ અડધું ગામ સત્સંગી કહેવાય. જમાડીએ અડધું થાય, બહુ હોશિયાર હતા લાધો ઠકર, કે મારા જમાડીએ તો અડધું ગામ થાય સત્સંગી, આવું બોલ્યા હોશિયાર. પછી મહારાજે આનંદાનંદ સ્વામીને, નિત્યાનંદ સ્વામીને કહ્યું, આપણે આખું ગામ જમાડવું છે. કે મહારાજ તમારી ખુશી, હા જમાડી દી, પણ એ કામમાં તમે રહ્યો બંને, અમે રહી બે ભાઈ હિંમત રાખીને, કાંઈ વાંધો નહીં. ને મહારાજ કે વંડામાં બ્રાહ્મણની ચોરાશી કરાવો, આ બાજુ ગામ જમાડો. પછી તેમણે ગામના કંદોઈને બોલાવ્યા સંતોએ, અને ગોળની કડાઈમાં શીરો કર્યો. હા હા, એ કેવો છે ગોળની કડાઈમાં ખાંડને ગોળ બનાવવાની કડામાં, ઓકે ઓકે, કડાઈ હોય કડાઈમાં શીરો કર્યો. ને મહારાજ પાસે આવી અને બોલ્યા, વાહ ભાઈ વાહ, અને રાજી થઈ ગયા. પછી મહારાજ જઈને બેઠા અને શીરાનો જ્યાં બરાબર ઘાણ ઉચર્યો એટલે મહારાજને સમાચાર આપ્યા કે મહારાજ કડાઈનો એક ઘાણ ઉતર્યો શીરાનો. ત્યારે મહારાજે આવીને જોયો અને અને કીધું કે વાહ, હવે અમે મગાવી તાર લાવજો, કે થોડો ઠરવા દો. એમ કહીને દરબારમાં આવીને ઊભા ને દાદા ખાચરને કહ્યું કે દાદા, તમે જમીન હાબદા થઈને બહાર નીકળો. ને ભગુજીને કહ્યું, જે તમે મહેમાનને પ્રથમ જમાડો. અને બાયુને કહ્યું કે તમે કીર્તન બોલો. અને મહારાજે ચોઈસ આપી દીધી કે ગઈતી ગઈતી ભરવાને નીર, ઈ કીર્તન બોલો. અને બેનો એ કોકિલ કંઠે ભજન ઉબાડ્યું, ગાયતી ગાયતી ભરવાને નીર, ગાયતી ગાયતી ભરવાને નીર, કેસરીએ વાઘેરે નટવર દીઠ લાગે ને બરોબર વાતાવરણ. હા હા, દાદા ખાચર ભાઈ ઘોડે સવાર થઈને નીકળ્યા અને મહેમાનને ભગુજી જમાડવા માંડ્યા. બાયુ બરાબર કીર્તન ગાવા લાગ્યું, પછી ગામ જમાડવા માંડ્યું. તે બપોર વારમાં આનંદ સ્વામીએ હવને જમાડી દીધા, પહોર વારમાં જમાડી દીધા 3 કલાકમાં. પછી દાદા ખાચર જામો પહેરીને ઘોડીએ સવાર થયા અને 500 અસવાર સાથે તૈયાર થયા. મહારાજ બોલ્યા, જે ગામના અસવારા હોય તે અમારા ભેગા હાલજો, અને આનંદાનંદ સ્વામી તમે પણ અમારા ભેરા હાલજો. હા, એમ કહી નીકળ્યા. ત્યારે દાદા ખાચરના ઘરના કુંવરબાઈ બોલ્યા, આમ તમને આમ થોડુંક નવાઈ લાગશે, દાદા ખાચર પણવા જાય છે ત્યારે દાદા ખાચરના ઘરના કુંવરબાઈ બોલ્યા, ભાઈ હતા એક એના પત્ની, આ તો નવા બીજા પરણે, એટલે જૂના પત્ની એમના પતિ ને વર રાજા થયેલા જોઈને આમ રાજી થયા હતા કઈ એવું કઈ. ઈ શું બોલ્યા કે મહારાજ, એ મહારાજ પ્રથમ કામમાં જ તમે સંતોન વળગાડ્યા, એવું બોલ્યા. સંતોને અમારા લગ્નમાં સંતોન સુખે ભજન કરવા જ આમને વળગાડ્યા. તે મહારાજ તો કઈ ન બોલ્યા કુમુદાબેન ને, પણ આનંદાનંદ સ્વામી મહારાજ ની સામું જોઈને બોલ્યા. કેસે કુમુદાભાઈ ને, પણ આમ મહારાજ સામું જોઈને, સાધુ એટલે આમ સામું જોઈને, જરાક ન બોલે આમ નાર સંઘની જેમ આમ રાખીને, આમ રાડું રાખીને હું બોલ્યા ખબર છે, અરે તેરે વિવાહ મેં 20 રસોઈ મોતૈયા ઓર જલેબી કી હુઈ થી, તબ ભી મેં ઇસ કામ મેં થા, આવું બોલ્યા. સમજ્યા કે નહીં? તારા વિવાહમાં 20 રસોઈ મોતૈયા જલેબી ની થઈ હતી ત્યારે હું એ કામમાં હતો. તો જસુભાઈ ના વિવાહમાં આડી શું કામ આવે એમ કહેવાનો ભાવ. અને મહારાજ દાંત કાઢવા માંડ્યા. પછી સ્વામી તો આઘું કહેવા જતા હતા, પણ મહારાજે રોક્યા, સ્વામી બોલો માં થોડું એમ રે. પછી જેમ મહારાજે કહ્યું તેમ સ્વામીએ બધી વ્યવસ્થા કરી આપી. લ્યો આવી વાત યું છે. પછી મહારાજે આનંદાનંદ સ્વામીને પ્રથમથી જ ઘોડી અસવારી કરવા આપી હતી. એક ઘોડી આપી દીધેલી. આપણે કેમ એક સાધુને મોબાઈલ આપી દઈએ છીએ કે ભાઈ આ સેવા તારે અમારે લે મોબાઈલ. હા, એ વખતે મોબાઈલ તો હતા નહીં, નહીતર મહારાજ બબે મોબાઈલ આપતો. હા, એક આ કાને વાત કરો ને એક આ કાને, એક ભાવનગર લગાડ્યો ને એક મુંબઈ. હાલો, મહારાજે ઘોડી આપેલી ને ગોવિંદાનંદ સ્વામીને પણ સાથે તૈયાર કર્યા આનંદાનંદ સ્વામીએ. અને જ્યારે જાન જોડીને ચાલવાનું હતું ત્યારે શ્રીહરિએ મોટેરા સંતોને કહ્યું, બધા તમે હારે હાલો. બ્રહ્માનંદ સ્વામી જાણે રાજનીતિ, આનંદાનંદ સંતની રીતિ, નિષ્કુળાનંદ વૈરાગ્યવાન, ત્રણેયને સત્સંગનું તાન. તેઓને કહે શ્રી કૃપાનાથ, તમે ચાલો સહુ અમ સાથ, તમ જેવા સાથે હોય જ્યારે સત્સંગ વધે બહુ ત્યારે. જે જે ગામમાં કરીએ પ્રવેશ, દૈવીને કરવો ઉપદેશ, સત્સંગ વધે ઠામો ઠામ, એ જ છે મુખ્ય આપણું કામ. આપણું મુખ્ય કામ ઈ, અને આરે આરે દાદા ખાચર ને પરણાવવાનું બીજું કામ. પણ પેલું મુખ્ય તો જાન લઈને જવું છે, પણ હવે ભગવાનને સત્સંગ કરાવવો છે. અદભુત વાત છે. પછી હવે નીકળ્યા જાડી જાન જોડીનો, રણિયાળા આવ્યા, ત્યાંથી ગુંદાળા થઈ પાટણે રાત રોકાયા. ત્યાં મહારાજ ઘોડીએથી ઉતરીને ઢોલીએ બિરાજ્યા. પટેલ કૃષ્ણ ડોબરીઓ ઘાસ જોગાણ મોદ્યુ ને રસોઈનો સામાન લાવ્યો, ને આનંદાનંદ સ્વામીએ મહારાજ સારું થાળ કરાવ્યો, અને શ્રીજી મહારાજને જમવા બેહાડ્યા પાટણે. સ્વામીએ જમાડ્યા મહારાજ. બીજા દિવસે ત્યાંથી કેરાળા પધાર્યા. મહારાજ ઢોલિયા બિરાજ્યા અને ગોપાલ પટેલ આદિ હરિજન સામાન લાવ્યા. આનંદાનંદ સ્વામીએ થાળ કરાવ્યો અને મહારાજને જમવા બેહાડ્યા અને જમાડ્યા. જમીન થાળ દાદા ખાચરને આપ્યો. આ રીતે દાદા ખાચરને બંને વાર પણ આવ્યા ત્યારે તે તમામ વ્યવસ્થા પણ આનંદાનંદ સ્વામીએ જ કરી હતી. લ્યો ભગવાનની આજ્ઞાથી. આ રીતે સંપ્રદાયના ઘણા અગત્યના પ્રસંગોમાં શ્રીહરિએ મોટેભાગે આનંદાનંદ સ્વામીને આજીવન સાથે સાથે રાખ્યા છે. શ્રીહરિએ સ્વામીને આજીવન સાથે રાખ્યા તેનો હેતુ શું હશે? સ્વામીને ક્યારેય મહારાજે દૂર નથી કર્યા, હેતુ શું હશે સમજવા જેવો છે. આ વિચાર થયો, કીધું સ્વામીને મહારાજે કાયમ સાથે રાખ્યા આનો હેતુ શું છે? આધારણ સ્વામીના ગ્રંથમાંથી એનો ઉત્તર મળ્યો. બોલો, આપણી પાસે તો શાસ્ત્રો બહુ છે ને, કોઈ પણ પ્રશ્ન થાય તો કાંઈક ને કાંઈક કોઈ કે તો એનો ઉત્તર લખ્યો જ હોય, જરાક આપણે જોવું પડે. હા, તો આધારાનંદ સ્વામી આ પ્રશ્નનો ઉત્તર આપતા હરિચરિતામાં સાગરના 70મા પૂરના 56મા તરંગમાં એમ કહે છે, જોજો સાંભળો. આનંદ મુનિ સેવા ચિતની,
આનંદ મુનિ સેવા ચિતની,
હરિ કૃપ
प्रसन्न हित करत तितनी
हरि को प्रसन्न हित करत तितनी
अपने स्वार्थ के संकल्प लेशा
अपने स्वार्थ के संकल्प लेशा
लव करात नहीं रहे हमेशा हरि को प्रसन्न हित करत तितनी
हरि को प्रसन्न हित करत तितनी
हरि को प्रसन्न हित हरि को प्रसन्न जोयो जवाब आयो कि आनंद मुनि जितली काही सेवा करता नानी मोटी कोई पण सर्व सेवा मात्र ने मात्र भगवान ने राजी करवाज करता एटले महाराजे हमने आखी जिंदगी हारी राखी आ रहस्य छे अपने स्वार्थ के संकल्प लेशा
अपने स्वार्थ के संकल्प लेशा
लव करात नहीं रहे हमेशा करात नहीं रहे हमेशा
लव करात नहीं रहे हमेशा
आदरणीय स्वामी की कलम એટલે અદ્ભુત સ્વામી કહે છે કે આનંદાનંદ સ્વામી ને લેશ પણ સંકલ્પ પોતાના સ્વાર્થનો ક્યારે થયો નથી લેશ પણ નહીં લવ કરાત નહીં રહે હંમેશા હંમેશા ને માટે પોતાના સ્વાર્થનો સંકલ્પ લેશ કર્યો નથી એટલું લખીને પછી કઈક ઓછું પડ્યું છે તો કે લવ કરાટ નહીં આપણે બોલતા લવ લેશ લેશ સંકલ્પ નથી કર્યો એમ કરીને પછી કે લવ જેટલો સંકલ્પ ક્યારેય સ્વામીને પોતાના સ્વાર્થનો થયો નથી આપણે એ બધા સેવા તો કરીએ જ છીએ પણ કાંઈ આપણો સ્વાર્થ ભૂલાયશ બધી વાતમાં આપણે તો વેતરણ હોય છે કે આમાં મને આ ફાયદો થાય મને આ ફાયદો થાય આમ મારું નામ આવે ને આમ મારું બધાને માધ્યમ થાય ને હું આમ હારો લાગુ હોઉં ને માટે આમ મારે કરવું એટલે આવું થાય આનંદાનંદ સ્વામી પોતાને ભૂલીને સેવા કરતા પોતાને ભૂલી જવા અને સેવા કરવી રાજદી નાની એવી બાબત નથી બાપા એ અષ્ટાંગ યોગ સાધ્યા કરતા કઠણ હો પછી આગળ બહુ સરસ લખે છે सेवा में सदा भाव रहे जिहा लगतन रखे सोते स्वतंत्रता बताई दीदी खबर पड़ियो रखे शब्द एवी चाड़ी खाई छे के स्वामी स्वतंत्रपणे शरीर छोड़ियो सेवा में सदा भाव रहे आनंदानंद स्वामी ने सेवा में कायम भाव रह्यो कायम સદા રહે હું જ્યાં લગ તન રખે સો તે હું જ્યાં લગી તેને શરીર રાખ્યું ત્યાં સુધી એને સેવામાં ભાવ હતો રાખ્યો તો બોલો શરીર જ્યાં સુધી રાખ્યું ત્યાં સુધી નહીતર એવું લખે કે જ્યાં સુધી શરીર રહ્યું ત્યાં સુધી સ્વામીને સેવામાં ભાવ એમનામ હતો રહ્યું એમ નહીં જ્યાં સુધી એમણે રાખ્યું તો મોટા પુરુષોને ઈચ્છા હોય એટલું શરીર રાખે પણ છોડી દે આ આટલું સ્વામીનું નામ લખી સ્વામીનું એક્ઝામ્પલ લઈને આનંદાનંદ સ્વામીનું ટાર્ગેટ કે એનું દ્રષ્ટાંત લઈને આધાન સ્વામી એવું લખે છે એસે હી જીતને મુનિ રહાય આ સત્સંગમાં આનંદાનંદ સ્વામી જેવા જેટલા સંતો હતા સત્સંગ મેં બડી બળતા પાયે સત્સંગમાં બહુ મોટી મોટાઈ પામ્યા આવા હતા એ સ્વાર્થ વિના સેવા કરતા હતા એ બધા સત્સંગમાં બહુ મોટાઈ પામ્યા આપ કે સ્વાર્થ હિત હી જીતના સેવા કરત રહે મુનિ તીતના સત્સંગ મહી ટીકે ન તેહી અંતે વિમુખ હિ ભયે હિ લ્યો સાંભળો
અને જે જે સાધુ સંતો પોતાના સ્વાર્થ માટે સેવા કરતા હતા તે સત્સંગમાં ટીક્યા નહીં, અંતે જાતા વિમુખ થઈ ગયા. આ એમણે જોયેલી અનુભવેલી વાત લખી.
સ્વાર્થ બિન જાન કરત જે તે, સ્વાર્થ બિન જાન કરત જે તે, સત્સંગ મેં બળતા પાવત તે તે, સત્સંગ બળતા પાવત તે તે, સ્વાર્થ હિત સેવા કરત જીતને, સ્વાર્થ હિત સેવા કરત જીતને, અપનો પૂરો
મજૂર કી તાકી રહે એકરી,
સ્વાર્થી અરુ મજૂર કી તાકી રહે એકરી,
દોનુ સ્વાર્થ નિજ હિત કર રખત રહત હે હી,
દોનુ સ્વાર્થ નિજ હિત કર રખત રહત હે હી,
જેજે રખત રહત હે હી,
રખત રહત હે હી.
સ્વાર્થ વિના આ સત્સંગની જે કોઈ સેવા કરતા રહ્યા છે તેને સત્સંગમાં બહુ મોટી મોટાઈ મળી છે, એ મેં નજરે જોયું. સાધારણ સ્વામી કે સ્વાર્થ હિત સેવા કરત જીતને, જે લોકો પોતાના સ્વાર્થ માટે સેવા કરતા હતા એને પોતાની મોટાઈ ખોઈ છે. અપનો બુરો દેખાય, એને તો પોતાનું બુરું કર્યું, બુરું દેખાડ્યું, હલકું દેખાડ્યું છે, તે બધાને જણા એવું છે છેવટે. અને પછી એવું લખ્યું, સત્સંગ મેં નિભે તો બળતા પાયે નહીં. સત્સંગમાંથી નો વ્યા ગયા, નભી ગયા, ટકી ગયા, બળતા પાયે નહીં, તોય મોટે તો નો પામ્યા, તે નો જ પામ્યા સ્વાર્થિયા મતલબિયા. કોઈ બોલો લ્યો, સ્વાર્થ તીતનો રહે વિષહી, બળે કહત રહે જોવું. જેટલો સ્વાર્થ એટલું ઝેર છે, ઝેર, એમ મોટા પુરુષો કહે છે. જેટલો હૃદયમાં સ્વાર્થ એટલું ઝેર છે, આવું લખ્યું બોલો. માટે આપણે બધા આ ઝેર હૃદયમાં ન રાખવું, નિસ્વાર્થ સેવા કરવાની ટેવ પાડો મેરે ભાઈ. ગણતરી સાથે સેવા નહીં કરો, સેવા એટલે સેવા બસ, કાંઈ પણ વળતરની ભાવના રાખ્યા વિના સેવા કરો, શુદ્ધ સેવા. સ્વાર્થી અરુ મજૂર કી રહે એક રીત, સ્વાર્થી માણસની અને મજૂરની એક જ રીત છે કે છે. દોનું સ્વાર્થ હિત, બંને સ્વાર્થે કરીને પોતાનું હિત કરવા સારું, હિત રાખે છે અને સેવા કરે છે. કોઈનું ભલું કરવાનું એને તાન જ નથી, જ્ઞાન જ નથી, ભાન જ નથી, ઈચ્છા જ નથી, એ તો પોતાના સ્વાર્થે કરીને પ્રેમ કરે છે, સેવા કરે છે, દોડાદોડ કરે છે. માટે મજૂર કોઈ અને મજૂર, ભલે દેખાતો સેવક પણ એ સર્વન્ટ છે ભાઈ, મજૂર છે. આવી અદભુત વાત કરી, પણ આ ખબર પડી ગઈ આપણને. આનંદાનંદ સ્વામીનું ચોખ્ખું લખી નાખ્યું કે એણે કોઈ દી કોઈ પ્રકારનો સ્વાર્થ રાખ્યો જ નથી, માટે ભગવાન સ્વામિનારાયણે એમને બધા કાર્યોમાં આજીવન હારે ને હારે રાખ્યા. હા હા, ગજબની વાત. હવે આનંદાનંદ સ્વામીની જળભરત મંડળમાં ગણના કરી મહારાજે, એક અદ્ભુત વાત છે. એક એવો સરસ મજાનો શ્રીજી મહારાજે કાગળ લખાયો છે, સાંભળીને આપણને એટલો બધો આનંદ થશે કે પૂછો મત. વાંચું કાગળ. લિખાવિતમ સ્વામી શ્રી સહજાનંદ જી મહારાજ જત પરમહંસ મંડળ સમસ્ત નારાયણ વાંચજો. બીજો લખવા કારણ એમ છે, જે આપણા સર્વે સાધુ છે તેમને સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ્ય એ ત્રણે સહિત એવી જે ભક્તિ તે કરવી. મહારાજ નો કાગળ ભૂકા કાઢી નાખે એવો જોયું. હમણાં અમારા પરમહંસોએ સ્વધર્મ જ્ઞાન ને વૈરાગ એ ત્રણે સહિત એવી જે ભક્તિ તે કરવી, એકલી નહીં. અને એવી રીતની જે વાર્તા તે પંચમ સ્કંદમાં મુખ્યપણે છે તે સારું. પંચમ સ્કંદ અમે પ્રધાનપણે માન્યો છે. તે પંચમ સ્કંદમાં બે પ્રકારના પરમહંસ કયા છે? એક તો ઋષભદેવ ને બીજા જડભરત. તેમાં ઋષભદેવ છે તે તો પોતે પરમેશ્વર છે, માટે તેના દેહનું જે આચરણ તે તો અતિ કઠણ છે, તે આપણી વતે એમ વર્તાય નહીં, માટે એમાં પડવું નહીં. તે સારું, એ વૃષભદેવે જે વચન કયા છે તે પ્રમાણે વર્તવું, પણ એના દેહનું આચરણ ન કરવું. અને આપણે જે પરમહંસ છીએ, મહારાજ જોયું પોતાને પરમહંસ ભેળા ગણે છે, અને આપણે જે પરમહંસ છીએ તે તો જડભરતની રીતના છીએ, ઋષભદેવની રીતના નહીં. માટે જડભરતની પેઠે નિર્માની રહેવું, નિસ્વાદી રહેવું, દેહનો અનાદર રાખવો, અસંગ રહેવું, તથા જડભરતની પેઠે આત્મનિષ્ઠા રાખવી અને અહમ મમત્વનો ત્યાગ રાખવો, તથા ભગવાનની ભક્તિ પણ જડભરતની પેઠે જ કરવી. અને તેથી વિશેષ જે વાર્તા છે તે તો શિક્ષાપત્રીમાંથી જાણીને તે પ્રમાણે વર્તવું. આ કાગળ શિક્ષાપત્રી લખાઈ ગયા પછીનો છે, એ સાબિત થઈ ગયું. શિક્ષાપત્રીમાંથી જાણીને તે પ્રમાણે વર્તવું એમ અમારી આજ્ઞા છે. બીજું, જળભરતની પેઠે જે પક્વ અવસ્થાને પામ્યા છે તે પરમહંસના નામ લખીએ છીએ, એવા અમારી નજરે હોળ આવ્યા છે. પહેલા મુક્તાનંદ સ્વામી, બીજા ગોપાલનંદ સ્વામી, ત્રીજા બ્રહ્માનંદ સ્વામી, ચોથા નિત્યાનંદ સ્વામી, પાંચમા મહાનુભાવાનંદ સ્વામી, છઠ્ઠા સુખાનંદ સ્વામી, અને સાત નંબરે આનંદાનંદ સ્વામી, અને આઠમા પરમાનંદ સ્વામી, નવમા ચૈતન્યાનંદ સ્વામી, દસમા સ્વયં પ્રકાશાનંદ સ્વામી, અગિયારમા આત્માનંદ સ્વામી, બારમા ભજનાનંદ સ્વામી, તેરમા ભૂધરાનંદ સ્વામી, ચૌદમા યોગાનંદ સ્વામી, અને પંદરમા શિવાનંદ સ્વામી, અને હોળમાં ભગવદાનંદ સ્વામી. એ હોળ પરમહંસ છે, તે તો જડભરત જેવા છે. કેવા? જડભરત જેવા છે. માટે એમને વિશે સર્વ પરમહંસોને ગુરુ બુદ્ધિ રાખવી, પણ એમની સાથે બરોબરીયાપણાનો દાવો કરવો નહીં. સમજાણો? હા, હમ તુમસે કમ નહીં હે એવી વાત નહીં કરવાની. કમ એટલે કમ જ છો, આ જ મહાન છે. બરોબરીયાનો દાવો નહીં કરવાનો, નાના થઈને રહેવાનું. અને એમની કોરીનું જે હલકું વેણ બોલે તેને છ મહિના સુધી સાધુની પંક્તિ બહાર કરવો. આ હોળ માયલાનું કોઈ પણ જરાય ઘસાતું બોલ્યો ભૂલમાં છ મહિના સુધી સાધુની પંક્તિથી બહાર કરી નાખવાનો. ગેટ આઉટ. આવો હુકમ છોડ્યો વાલાજી. વળી બીજું, એ સોળ જણાને અમે મોટેરા કર્યા છે, તે જો તમને ગાળ દે, અમે કરેલા મોટેરા તમને ગાળ દે અથવા મારે, તો પણ તમારે ખમવું. તો? અને જો બહુ વહમું લાગે તો તેની કોઈની અમને ખબર કરવી, તો અમને જણાવવું, વધારે અટઈ દે તો. પછી તેની કોઈની અવળાઈ અમને જો જણાશે ને તેની પાંચ સારા સાધુ સાંખ પૂરશે, તો તેને અમે એ હોળ જણાનું જે જડભરતનું મંડળ છે તેથી બહાર કરીને બીજા સાધુ બરોબર કરશું, બીજા જેવો કરી નાખશું, ને છ મહિના સુધી પંક્તિ બહાર કરશું. માટે તમારે એમને બરોબર દાવો કરવો નહીં. હા, બહુ જાય વહુ લાગે તો અમને કહી દેવાનું, અમે એને દંડ દેહું. સમજાણો? તે પણ અમને અવળાય જણાય અને પાંચ હારા સાધુ હાંખ પૂરે તો હારા. હો, પાછા ગમે એવા હાંખ પૂરે, એ હાંખ માન નહીં. લ્યો, આવી મહારાજ વાતો કરે છે. આ જડભરતનું મંડળ થાય, બોલો મહારાજે. હા, ભગવાનની લીલા બધી અદભુત છે. માટે તમારે એમનો બરોબર દાવો કરવો નહીં, એટલે કે એમના બરોબરિયા થવું નહીં, એમ અમારી આજ્ઞા છે. બીજું, સર્વે પરમહંસને તથા સર્વ સત્સંગીને એમ આજ્ઞા છે, જે જો જડભરતના મંડળ માયલા કોઈક પરમહંસની કોરીનું કોઈ પણ હલકું વેણ બોલે ને તેની ઉપેક્ષા કરી દે ને ઉપરાણું ન કરે તો તે દિવસે તેને ઉપવાસ કરવો. આ હોળ માયલાનું કોઈ પણ માણસ કાંઈ નબળું બોલે અને તમે સાંભળો અને કાંઈ બોલો નહીં ને એમનામ ઉપેક્ષા કરીને જવા દો તો ઉપવાસ તમારે કરવાનો. એ સાંભળ્યું ને એનો અર્થાત કોઈ નબળું બોલે એ તમે સાંભળશો નહીં અને બોલે તો ત્યાં ત્યાં એને સડાકા બંધ જવાબ દેજો નહીતર ઉપવાસ કરજો. હા ઉપરાણું કરવું જોઈએ. ગયા કેમ બોલ્યો? ઉપરાણું ન કરે એને ઉપવાસ કરવાનું. બીજું એ જડભરતના મંડળનું અમે સ્થાપન કર્યું છે તેનું જે ઉત્થાપન કરશે તે વચનદ્રોહી ને ગુરુદ્રોહી છે. એ પાકું પછી શ્રીમદ ભાગવતમાં જડભરતે રહોગુણ રાજાને ઉપદેશ આપ્યો ત્યારે રાજાએ કહ્યું, તમારી સેવા કરવાથી જેમના પાપ નષ્ટ થઈ ગયા હોય તેમને ચોક્કસ ભગવાનમાં વિશુદ્ધ ભક્તિ થાય છે. હો જડભરતજી, તમારી સાથે થોડી વાર સત્સંગ થવાથી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. પછી જ્ઞાની કોણ જાણે કેવા રૂપે વિચરતા હોય. આહા, પછી રાજાને વિચાર થયો કે મેં તને પાલખીએ જોડી દીધા હતા. અરે રે, જ્ઞાની કોણ જાણે કેવા રૂપે વિચરતા હોય. એમ વિચારી રાજા બધાને નમસ્કાર કરતા એક શ્લોક બોલ્યા. મહારાજ કે આ શ્લોક તમારે બધાએ બોલવાનો અને રોજે જડભરત હોળ છે અને પગે લાગવાનો. શ્લોક તો શીખવો પડશે ને આપણે. આપણે જડભરત મંડળ થાપુસ.
નમો મહદ્ભ્યોસ્તુ નમઃ શિશુભ્યો નમો યુવાભ્યો નમ આ બટુભ્યા નમો મહદ્ભ્યો સ્તુ નમઃ શિશુભ્યો નમો યુવાભ્યો નમ આ બટુભ્યા. યે બ્રાહ્મણા ગામ અવધૂત લિંગાશ્ ચરંતિ તેભ્ય શિવમસ્તુ રાજ્ઞાં.
આ શ્લોક બધાએ કંઠે કરવાનો અને આ જડભરતના મંડળને વંદન કરવાનું રોજ આ શ્લોક બોલીને. આ શ્લોકનો અર્થ હવે એમ છે, શ્રેષ્ઠ બ્રહ્મજ્ઞાનીઓને નમસ્કાર, બાળકોને નમસ્કાર, યુવાનોને નમસ્કાર, રમતા બાળકોને નમસ્કાર, પૃથ્વી ઉપર વિચરતા અવધૂત વેશધારી બ્રાહ્મણોને નમસ્કાર. આમ લખ્યું છે. કેમ જે ઐશ્વર્યથી ઉત્પન્ન થયેલા અમારા જેવા રાજાઓનું આ સર્વે થકી કલ્યાણ થાવ. અમને ઓળખ્યા વિના કંઈક અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ત થઈ ગયેલા એટલે સત્તા સંપત્તિ વગેરેથી ગાંડા થઈ ગયા હોઈએ ને તો કોકનો અપરાધ કરી બેસીએ માટે રહોગુણ રાજા આવી રીતે કહે છે કે એમના થકી અમારી રક્ષા થાવ, અમારું કલ્યાણ થાવ. આ એક શ્લોક ભણીને નિત્ય બે વખત નિયમે કરીને એ જડભરતના મંડળના જેટલા પરમહંસ હોય તેમને છેટેથી નમસ્કાર કરવો, પણ આજ્ઞા વિના પગે ન અડવું. પગે અડવું હોય તો આજ્ઞા લેવી. અડવું અડવું જો આમ કે તો અડવું, નહીતર આગો રહેવું. આ પરમહંસ મંડળ એ ટાઈપનું સતત સોળે છે એટલે ધ્યાન રાખવું. એમ સર્વે પરમહંસોને અમારી આજ્ઞા છે. લિખિતન સહજાનંદ સ્વામી 7 વિક્રમ સંવત 1884 ના પ્રથમ અષાઢવદી બારસ, તે દિવાળી બે બારિશ હતી એટલે પ્રથમ બારસ ને દિવસે મહારાજ આ કાગળ 84 માં લખ્યો. 82 માં શિક્ષાપત્રી લખી. બે વર્ષ પછી આવું હોળ જણાનું મંડળ થાપ્યું. આચાર્યના થાપ્યા પછી આવું પાછું હોળ જણાનું મંડળ થાપ્યું. આચાર્ય હતા હોય વખતે. હા, એટલે હોળની કમિટી થાપી. ગાયદેન મારે તો પણ ખમવું જ તમારે બધાને. હા, અને જો એનું કોઈ વાંકું બોલ્યો તો એને ઉપા કરવાનો. એટલે વાંકું બોલ્યો એમ નહીં, વાંકું બોલ્યો એ સાંભળી લીધું ને ઉપરાણું ન લીધું તો. આવી આગીને કરી સોડા કાઢ નાખે એવી નો માને વચન તો ગુરુદ્રોહી. આ પરમહંસ મંડળમાં આનંદાનંદ સ્વામીને સ્થાન મળ્યું. બોલો એટલે આનંદાનંદ સ્વામીને કોઈને મારા ટીપે તો પણ કોઈને કંઈ બોલવાનું નહીં, પાવર. અને એની જો અવળાઈ હોય તો મહારાજ કે અમે એને મંડળમાંથી બારો કાઢશું, તમારી જેવો કરી નાખશું. કેવી શ્રીજી મહારાજે આ ધરતી ઉપર આવીને વિધવિધ જીવના કલ્યાણ માટે લીલાઓ અને ક્રિયાઓ અને બંધારણો કર્યા, અદ્ભુત વાત છે. હવે વાલા ભક્તો, ભરૂચમાં સ્વામીએ મંદિર બાંધ્યું એની કથા આરંભાય છે. પરશુરામ શેઠને આશીર્વાદ આપ્યા. કથા હાડ આવે છે થોડીક. જ્યારે મહારાજ વરણી વેશે ભરૂચમાં રાત રહ્યા હતા વનવિચરણ કરતી વખતે, ત્યારે મહારાજને એક સંકલ્પ થયો હતો, તે હરિલીલામૃતમાં લખ્યો છે. ભૃગુ ટેકરીએ રયા રાત્ય, વાલો જાણે ભવિષ્યની વાત, અહી મંદિર સુંદર થાશે, મારું ધામ તે મોટું બંધાશે. આમ પ્રભુએ ત્યાં સંકલ્પ કર્યો. પછી શ્રીજી મહારાજ ધર્મપુર કુશળ કુંવરબાઈના મનોરથ પૂરવા ગયા હતા. ત્યાંથી વળતા જ્યારે મહારાજ નીકળ્યા ત્યારે ભરૂચ આવ્યા હતા. ત્યારે દૂર જે એક વડ હતો ત્યાં આનંદાનંદ સ્વામી અને શ્રીજી મહારાજ બે બેઠેલા, અને મહારાજે એ વખતે ત્યાં આનંદાનંદ સ્વામીને વાત કરી હતી કે આનંદાનંદ સ્વામી, આ ભૃગુ ક્ષેત્ર છે, એટલે કે ભૃગુ ઋષિની આ કર્મભૂમિ છે, ને નર્મદાજીનું પવિત્ર તીર્થ છે. ઓમ નમો નર્મદે, એમ બોલે ત્યાંના સાધુ સંતો, અને પરક્રમા ફરે નર્મદાજીની, એટલે પવિત્ર તીર્થ છે. અને વળી બલિરાજાએ અહીં મોટા મોટા યજ્ઞો કરેલા, માટે અહીં એક મંદિર થાય તો સારું સ્વામી. આમ મહારાજે આનંદાનંદ સ્વામીને કહેલું, માટે તમે આ સ્થળે એક શિખરબદ્ધ મંદિર કરજો. આ વાતને કૃષ્ણાનંદ સ્વામીએ પોતાનો જે ગ્રંથ શ્રી હરિચરિતામૃત નામનો છે તેના 62મા અધ્યાયમાં લખ્યું છે. ત્યાં ધામ કરાવજો તમે, કયો આનંદ સ્વામીને અમે. આ પ્રમાણ છે કે ત્યાં ધામ કરાવજો તમે, કયો આનંદ સ્વામીને અમે. મહારાજ એમ કે છે કે અમે આનંદ સ્વામીને કહ્યું છે ત્યાં તમે મંદિર બાંધજો. વાલા ભક્તો, આ વાતને આનંદાનંદ સ્વામીએ યાદ રાખી હતી કે મહારાજે મને ભરૂચમાં મંદિર બાંધવાનું કહ્યું છે, તે કામ મારે કરવું જોઈએ. બસ આ વાત યાદ હતી, જેથી શ્રીજી સ્વધામ ગયા પછી મહારાજના સંકલ્પને સત્ય કરવા સ્વામી અમદાવાદથી નીકળીને ભરૂચ જવા તૈયાર થયા. ત્યારે અમદાવાદના એક સદગ્રહસ્થ સત્સંગી શેઠે ભરૂચમાં પોતાના સગા વણિક પરશુરામ તુયરામ શેઠ કરીને હતા, એના ઉપર એક ભલામણ પત્ર લખી આપ્યો. લ્યો સ્વામી, આ પત્ર લઈને જાઓ, શેઠને દેજો. પત્રની અંદર શું લખ્યું છે તો, આ સ્વામી શ્રી ત્યાં મંદિર કરવા માટે આવ્યા છે, માટે સ્વામી જ્યાં માગે ત્યાં મંદિર કરવા માટે જગ્યાની સગવડ કરવા મદદ કરજો, તે બહુ મોટા છે, તેમને તમે મદદરૂપ થાશો તો તમારો સંકલ્પ પૂરો થશે. ખ્યાલ આવ્યો એમને શેર માટેની ખોટ હતી. એટલે આ વાતને અમદાવાદના શેઠ જાણતા હતા કે એમને પુત્ર નથી. વળી તે આનંદાનંદ સ્વામીનો મહિમા પણ જાણતા હતા કે આ સ્વામીનો આશીર્વાદ મળે તો દીકરો થાય. તેથી તેમણે વચન સીધા મહાપુરુષનો મહિમા ભરૂચના પરશુરામ શેઠના અંતરમાં દ્રઢ કરાવ્યો કાગળ દ્વારા, અને કહ્યું, સ્વામી કહે તેમ કરશો તો તમારો સર્વે મનોરથ સિદ્ધ થશે, અર્થાત તમને મોટી ઉંમરે પણ પુત્ર થશે, એવા તે સમર્થ પુરુષ છે. આ પત્ર લઈને આનંદાનંદ સ્વામી સત્સંગ કરાવતા કરાવતા ભરૂચ આવ્યા. સ્વામીએ તે ભલામણ પત્ર કોઈ મારફત પેલા શેઠિયાને પહોંચાડ્યો. તેથી શેઠે પત્ર વાંચ્યો અને જાણ્યું કે સ્વામિનારાયણના મહાસમર્થ સંત અહીં આવ્યા છે. વળી પત્ર આપવા જનાર ભાઈએ પણ શેઠને સ્વામીના મહિમાની ઘણી વાતો કરી. અમુક માણસને મહિમા બોલવાની બહુ ટેવ હોય છે. તેથી શેઠને આનંદાનંદ સ્વામીનો અતિશય મહિમા થયો અને હેત થયું, એટલે પરશુરામ શેઠે સામેથી સ્વામીને મળવા તૈયારી દેખવી, અને સ્વામીને મળવા તૈયાર થયા, અને દિલમાં આશા હતી કે આવા સમર્થ સંતો જો કૃપા કરે તો મને પુત્ર થાય. અમદાવાદના શેઠે ને પત્ર દેનારા ભાઈએ પરશુરામને સ્વામીનો મહિમા ગળે ઉતારી દીધો.
મહિમા કહેતા સુણતા જરૂર મહિમા થાય,
મહિમા કહેતા સુણતા જરૂર મહિમા થાય.
કેવો સાંભળવો, મહિમા કહેતા સુણતા ભાઈઓ જરૂર મહિમા થાય થાય થાય,
મહિમા કહેતા સુણતા જરૂર મહિમા થાય.
મહિમા કહેવા સુણવાની,
મહિમા કહેવા સુણવાની
ઉત્તમ ટેવ ગણાય,
એ તો ઉત્તમ ટેવ
બાબાઓ એ ઉત્તમ ટેવ ગણાય. આનંદાનંદ સ્વામી ની જેવી આપણા આનંદ જ નથી મહિમા કહેવાની ટેવ.
અમહિમા જો કહો સુણો જરૂર અભાવ થાય,
અમહિમા જો કહો સુણો જરૂર અભાવ થાય.
અરે અમહિમા જો કહો સુણો તો જરૂર અભાવ થાય,
અમહિમા જો કહો સુણો તો જરૂર અભાવ થાય.
નિંદા ટીકાની તેવ તો,
નિંદા ટીકાની
તેવ તો ભાઈ, નિંદા ટીકાની તેવ તો,
નિંદા ટીકાની તેવ તો
નીચમાં નીચ ગણા,
નીચમાં નીચ ગણા
ટેવ તો નીચમાં નીચ, નીચમાં નીચ, નીચમાં નીચ ગણાય.
પરશુરામ શેઠ ને મહિમા ઉતારી દીધો. તે સમયે શાવકાર પરશુરામ શેઠ ની ઉંમર આશરે 90 વર્ષની હતી. તેમને પુત્રની અતિ ઈચ્છા હતી, પરંતુ પુત્ર નહોતો. આનંદાનંદ સ્વામી ત્યારે ગામમાં જોળી માગીને જમતા અને ભજન કરતા, પરંતુ શેઠે સંબંધીનો પત્ર તથા સંત મહિમાની વાત સાંભળી, તેથી જ્યાં સ્વામી ઉતર્યા હતા ત્યાં તેમને મળવા આવ્યા અને ખૂબ આગ્રહ કરીને કહ્યું, જે હે સ્વામી, હે સંતો, એકવાર મારે ઘરે થાળ જમવા પધારો, પ્લીઝ જોળી એક દિવસ બંધ રાખો, અમારું અન્ન જમો. પછી સ્વામી રાજી થયા અને સંત મંડળને લઈને પરશુરામ શેઠને ઘેર થાળ કરવા ગયા. સંતોએ થાળ બનાવી ઠાકોરજીને જમાડી, પછી સ્વામી પોતે જમ્યા અને સૌ સંતોને તથા શેઠને જમાડ્યા. પછી આનંદાનંદ સ્વામી કહે, શેઠ, હે શેઠ, અમે તમારી ઉપર બહુ રાજી થઈ ગયા છીએ. શેઠ કે, એ જોતું, તમને કાંઈ માગવાની ઈચ્છા હોય તો બોલો. શેઠ કે, મહારાજ, દૈવ્ય સમૃદ્ધિ તો અપાર છે, મોટી ઉંમર થઈ ગઈ પણ પુત્ર નથી. સ્વામી, આ બધું મારું હાવ વ્યર્થ જાહે. સ્વામી કહે, ચિંતા કરો માં, ભગવાન પુત્ર તો દે, પણ ભગવાનના મંદિરમાં કાંઈક સેવા કરો તો બોલો ને. સ્વામી, કેટલી સેવા કરો? સ્વામી કે, 1,00,000 રૂપિયા આપો તો દીકરો હું આપું, બાંયધરી મારી. શેઠ કહે, 1,00,000 નહીં સ્વામી, બોલો એટલે આપો, અહીં પૈસાની ક્યાં તાણી છે, છોકરો નથી. સ્વામી કે, વધારે નહીં, 1,00,000 એટલે 1,00,000 જ, બાકીના તારા રાખ, તારી પાસે રાખ. સ્વામી રાજી થઈ ગયા, આશીષ આપી દીધો, જાઓ ભગવાન તમારો મનોરથ પૂરો કરશે, આપણું 1,00,000નું પાકું. અને વાલા ભક્તો, સંત કૃપાથી 10 મહિને 90 વર્ષની ઉંમરે પણ શેઠને ત્યાં પાણું બંધાણું. બોલો લ્યો. તે સમય દરમિયાન સ્વામી થોડા દિવસ સત્સંગ વિચરણ માટે ભરૂચથી બીજે ગામ ગયા હતા. તે ગામડા ફરીને પાછા ભરૂચમાં આવ્યા એટલે શેઠ સમાચાર મળતા તરત સ્વામીને દર્શને આવ્યા અને આનંદ સ્વામીના પગમાં પડીને એવા હર્ષભેર કહેવા માંડ્યા, મહારાજ, મહારાજ, આપની કૃપાથી મને રત્નસમ પુત્ર પ્રાપ્ત થયો, રત્નસમ. રાજી થઈએ શેઠ. ત્યારે સ્વામી કહે, જેવી મહારાજની ઈચ્છા શેઠ, ભગવાનની ઈચ્છા હશે તો આપને દીકરો થયો છે, ભગવાન તો જે ધારે તે કરવા સમર્થ છે. હ શેઠ. ત્યારે શેઠ કહે, સ્વામી, આ તો તમારી કૃપાથી પુત્ર થયો છે, તમારી કૃપાથી, માટે આપને મારે કહો એટલા રૂપિયા આપવા છે, કહો એટલા. ત્યારે આનંદાનંદ સ્વામી કહે, શેઠ, આપણે જે વાત થઈ છે એટલા જ, વધારે નહીં હો, એમાં અત્યારે 1/2 આપો, 50,000 અત્યારે આપો, બીજા પછી આપજો. તેથી શેઠે તરત જ 50,000 રૂપિયા પુગાડી દીધા, વાર નહીં, ઉધાર રાખવાનું નહીં, પણ 1/2 લેતા નથી એટલે બાકી રહ્યા. 50,000 આપ્યા અને પછી સ્વામીએ શેઠને કીધું કે, શેઠ, હજી કાંઈ તમારે ઈચ્છા ખરી? તો કે સ્વામી તમે કહો એમ જ કરવું છે, આપ જેમ કહો એમ મદદ કરીશ મંદિરમાં. ત્યારે સ્વામી કહેતો, શેઠ અમારે અહીં મંદિર કરવું છે, એના માટે જગ્યા જોઈએ છે, એમાં કાંઈ તમારાથી મદદ થાય? ત્યારે શેઠ કે હા, લલ્લુભાઈના ચકલામાં રણછોડજીનું મંદિર છે, તે જગ્યા તમને આપી દો આખી. આનંદાન સ્વામીને વિચાર થયો, મહારાજે કીધું છે ત્યાં કરવું છે, તું જગ્યા દે ત્યાં નહીં. વાત તો એમ છે ને, પછી મહારાજે સ્થળ બતાવેલું છે. ત્યારે આનંદાન સ્વામી કે અમને એ ઠેકાણે ન ફાવે. પછી તેને સાથે લઈને સ્વામી બધે જગ્યા જોઈને આમથી તેમથી આંટા મારીને પછી મહારાજે જે સ્થાન બતાવ્યું હતું ને ત્યાં લઈ આવ્યા. આમ થોડોક આંટો માર્યો, એને એમ ન થાય ને કે આ તો મારા એનું ધૈર્ય જ કરે. અને કહે, શેઠ અમારે આટલી ટેકરી જોઈએ છે. પછી તે પરશુરામ શેઠે મંદિરના સ્થાન માટેની ત્યાં સગવડતા કરી આપી. બહુ મોટા માણા હતા, ધારે એવું કરે. હો ભાઈ, શેઠ આગેવાન હતા તેથી ધારે તે થાય. સંત કહે ત્યાં પ્રેમથી જગ્યા આપી શકાય. આપણી ક્યારેક આગેવાની કે મોટપ કે આબરૂ આમ સેવામાં કામ લાગી જાય. શેઠથી કામ થયું, ટેકરીએ જગ્યા અપાવી દીધી. વળી સ્વામી કહે, એ શેઠજી અમારે અહીં કૂવો જોઈએ, માટે તમે કરી આપો. ત્યારે શેઠ કહે, સ્વામી એક શરત, એક પડખે લોકોને પાણી ભરવા દો તો કૂવો કરી આપો. સ્વામી કહે, મંજૂર. તેથી કૂવો પણ કરી આપ્યો. એટલે ધર્મપુરથી પાછા આવતા જે ઠેકાણે શ્રીજી મહારાજે મંદિર બાંધવાની વાત કરી હતી તે ઠેકાણે આનંદાનંદ સ્વામીએ મંદિરના પાયા નાખ્યા. તે સમયે ગામ પીપળીયેથી ગાડા ઈટો ચૂનો લાવીને મંદિર બાંધ્યું, શરૂ કર્યું. કેમ જે ત્યારે ભરૂચમાં કોઈ સત્સંગી હતા નહીં, કોણ ગાડું જોડે. છતાં શેઠના માણસોએ ઘણી મદદ કરી. આ રીતે ભરૂચ મંદિરનું કામ ચાલતું હતું. તે માટે સ્વામી સુરતના ભક્તોને પણ સેવાની પ્રેરણા કરતા. આમ થોડુંક નજીક ને. હવે આ વાતની આચાર્ય રઘુવીરજીને ખબર પડી. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામી કાનમમાં ફરતા હતા. તેમને રઘુવીરજી મહારાજે બોલાવીને કહ્યું કે તમે સુરત જાઓ. સુરત? ક્યાં, શું કામ? તો કે આનંદ આનંદ સ્વામીએ સુરતનો ધર્માદો બંધ કર્યો છે, અર્થાત ભરૂચ મંદિર થતું હતું તેમાં હરિભક્તો ધર્માદો આપતા હતા. તમે જરા ત્યાં જઈને હરિભગતને સમજાવીને ધર્માદો વડતાલ લઈ આવો, એમ રઘુવીરજી મહારાજે કહ્યું. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામી આચાર્યશ્રીની આજ્ઞાથી સુરત પધાર્યા અને ધીરે ધીરે હરિભગતને હાથ કર્યા. સમજાવી સમજાવીને આનંદાનંદ સ્વામીનું કામ વાળ્યું. પછી આ વાતની જાણ આનંદાનંદ સ્વામીને થઈ કે બધું આમ થયું. એટલે આનંદાનંદ સ્વામી કે, ઉપેન્દ્રાનંદ તું મારી પાછળ પડ્યો છો. ત્યારે ઉપેન્દ્રાનંદ સ્વામી કે, સ્વામી હું તો તમારો શિષ્ય છું, હું કાંઈ તમારી પાછળ પડ્યો નથી, પણ મારી પાછળ કોક છે એનું મારે હું કરું? થાય ને મુશ્કેલી, સમજાણો. લાકડાએ કીધું કે, શીણીબેન આટલું બધું જોર કામ મારો. ત્યારે શીણીએ કીધું, હું શું કરું, ગણભાઈ ગા ચીકે, સમજાણો. ઉપેન્દ્રાનંદજીએ આવું કીધું કે, હું તો તમારો શિષ્ય છું સ્વામી, હવે થયું કેવું, શ્રીજી મહારાજને ત્યાં મંદિર કરવું હતું. એટલે ઉપેન્દ્રાનંદ સ્વામીને મહારાજે અદૃશ્ય રૂપથી કહ્યું, એ ઉપેન્દ્રાનંદજી તમે મુંબઈ ભેગા થાઓ. પછી સ્વામી મુંબઈ વ્યાઈ ગયા. આચાર્યને એમ થયું, મારા સુરત રહ્યા નહીં મુંબઈ ગયા. આ બધી વાતો છે ને એમ છે. એ વ્યાઈ ગયા મુંબઈ, એટલે આનંદાનંદ સ્વામીનું કામ જરા ભગવાને સરળ કરી આપ્યું. આથી પાકું થાય છે હતિ હરિ ઈચ્છા,
આથી પાકું થાય છે હતિ હરિ ઈચ્છા,
તેથી મંદિર કામમાં કરતા હરિ સહાય. ભગવાનની પોતાની જ ઈચ્છા હતી એટલે મહારાજ સહાય કરતા. ઉપરવાળાની ઈચ્છાથી જ્યારે થતા હોય કામ, ત્યારે હેઠે વાળા શું કરે, પ્રયત્ન થાય નકામ,
પ્રયત્ન થાય નકામ.
એના બદલે બધા પ્રયત્ન થાય 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 નકામ. હાલે ભગવાન આગળ કોઈનો ગમે એવા મોટા ગણાતા હોય પણ ત્યાં તો કોઈ એવા તો છે જ નહીં કે ભગવાનની ઉપર એનો હુકમ હાલે. જ્યારે મંદિરમાં મૂર્તિઓ પધરાવવાનો સમય થયો, મંદિર થઈ ગયું, ત્યારે સ્વામીએ રઘુવીરજી મહારાજને વડતાલ આમંત્રણ આપ્યું કે પ્રતિષ્ઠા કરવા આવવાનું છે. ના ન પાડી શક્યા. આવ્યા સંવત 1890 સાલમાં રઘુવીરજી મહારાજ વગેરે ભરૂચમાં આવ્યા, પરંતુ રઘુવીરજી મહારાજને કોઈએ એવી કાન ભંભેરણી કરેલી હતી કે રામ પ્રતાપજી બલરામજીનો અવતાર છે અને અમદાવાદ દેશના તે ગણાય, અને તે અહીં રામ પ્રતાપજીની એટલે કે બળરામની મૂર્તિ આનંદાનંદજી પધરાવવાના છે. કેમ જે આનંદાનંદજી મૂળ તો અમદાવાદમાં રહેલા અને અમદાવાદનું મંદિર બાંધેલું એટલે ત્યાં એને વધારે હેત. આ દેશના ડખ્ખાની વાત આવી. અહીં બળદેવજી પધરાવવાના છે એટલે કે રામ પ્રતાપજીને, ઈચ્છારામભાઈને પધરાવવાના હોય તો વાંધો નહીં. એમ કોઈ કેવળી એવી પણ વાત કરી કે ગોપાલજી મહારાજ સારું મંદિર બાંધ્યું છે. એ વખતે ગોપાલજી મહારાજની એવી ઘણી વાતો થતી હતી કે એમને કાંઈક મંદિર કે ગાદી જોઈ છે. રઘુવીરજીના મોટા ભાઈ એ હતું તો કે એના માટે બાંધ્યું છે. કોઈ કે વળી એવી વાત ઉડાડેલી. વાત ઉડાડવામાંથી ક્યાં માણહાન કાંઈ કરવું પડે છે. અને કોઈ કે એવું કે કર્યું કે આવડું મોટું મંદિર બાંધે છે પણ મહારાજથી તમને પૂછ્યું, તમને પૂછ્યા વગેરે બાંધે છે. મહારાજે તમને સર્વે સર્વા કર્યા છે, એમને કર્યા છે. તમે નરમ છો તે આ બધું સહન કરી લો, અમે તો છે ને આમ કરી નાખીને તેમ કરી નાખીને અમે બધા તમારી હારે છે. આવું બધું કીધું. તેથી રઘુવીરજી મહારાજની ઉંમર 23 વર્ષની હતી. આ બધી વાતો રઘુવીરજી મહારાજને સ્પર્શી ગઈ, બાપા અડી ગઈ. એટલે તેમણે મંદિરમાં આવીને જોયું તો બળદેવજીની રેવતીની મૂર્તિ હતી એટલે આરતી ન ઉતારી. અને રઘુવીરજી મહારાજે આનંદાનંદ સ્વામીને કહ્યું કે આટલું કરવું તું ત્યારે પ્રથમ અમને પૂછવું તો હતું ને. એટલે સ્વામી કહે શ્રીજી મહારાજે મંદિર કરવાનું કહ્યું હતું, પછી મને એમ થયું કે તો પછી તમને પૂછવાનું શું હોય, મહારાજે મને કીધું હતું એટલે મેં મંદિર બાંધ્યું. ભગવાનની આજ્ઞા હતી એટલે આપને મેં પૂછવાનું કાંઈ રાખ્યું નહીં. આ વખતે રઘુવીરજી મહારાજની મેં કહ્યું એમ 23 વર્ષની ઉંમર અને સ્વામીની 73 વર્ષની ઉંમર હતી, એટલે કે આચાર્ય મહારાજથી 50 વર્ષ મોટા. પછી સ્વામીએ મહારાજને કહ્યું કે આપ આરતી ઉતારો, પણ આચાર્ય શ્રી આરતી ઉતારી નહીં અને જતા રહ્યા. પછી સ્વામીએ મુહૂર્ત હતું એટલે પોતે જ આરતી ઉતારી નાખી. રેવતી બળદેવજીની આરતી ઉતારી પ્રતિષ્ઠા વિધિ આનંદ સ્વામીએ પોતે કરી નાખ્યો. હવે આ વાતની આચાર્યને ખબર પડી કે એમણે પોતે આરતી ઉતારી પ્રતિષ્ઠા કરી નાખી એટલે થોડુંક કંઈક થયું છે. એટલે આચાર્ય ખાનગીમાં પાર્ષદોને એવી આજ્ઞા કરી કે સ્વામીને તમે પકડીને અહીં લઈ આવો. આ વાત કોકે આનંદાનંદ સ્વામીને કહી દીધી, કાં તો અંતરિયામી ભગવાને જણાવી દીધી, એટલે આનંદાનંદ સ્વામી તરત જ ભરૂચથી ચાલી નીકળ્યા, અર્થાત ભાગી નીકળ્યા. અને હાલતા હાલતા બામણ ગામ ગંભીર આવ્યા છાનામાના, અને ત્યાં આવીને રહ્યા. અને બધા હરિભક્તોને કહ્યું કે મહેરબાની કરીને મારી વાત કોઈ વડતાલ જાણ કરતા નહીં કે હું અહીં છું. અને આ બાજુ ભરૂચથી નીકળી આચાર્ય અને પાર્ષદો બધા વડતાલ ગયા. સ્વામી બામણ ગામમાં રહે છે, થોડા દિવસ થયા ત્યાં પૂનમ આવી, એટલે બામણ ગામથી ઘણા હરિભક્તો વડતાલ પૂનમ ભરતા, એને પૂનમીય હરિભગત કહેવાય. સ્વામીએ કહ્યું કે પૂનમ ઉપર વડતાલ કોણ કોણ જવાના છો, તે કીધું અમે જઈએ છીએ તમે જાશું. ત્યારે સ્વામીએ કહ્યું કે મહેરબાની કરીને કોઈ ત્યાં હું અહીં છું એવી વાત કરશો નહીં આચાર્યને. બધા કે સારું. ગયા પૂનમ ભરવા, એમાં એક મૂળજી પટેલ હતા. એ હારા થવા હારું જૈન રઘુવીરજી મહારાજને કહે છે કે અમારે ત્યાં આનંદાનંદ સ્વામી આવ્યા છે. રઘુવીરજી મહારાજને ખબર પડી કે આનંદાનંદ સ્વામી બામણ ગામ છે. પછી એમણે ત્યાં પ્લાન કર્યો હશે કંઈક. આ બાજુ ઓલા પટેલે આચાર્યને વાત કરી દીધી, એની જાણ આનંદાનંદ સ્વામીને થઈ. એટલે આનંદાનંદ સ્વામીએ એ પટેલને બોલાવ્યા અને કહ્યું કે તમે આચાર્યને કહી દીધું? તો કે હા મારે કહેવાય ગયું. ત્યારે સ્વામી કે જા ગાંડિયા, અકાય ને સાહેબ બોલ્યા, ખરા જા ગાંડિયા, તને ના પાડી તોય કહ્યું. એ પટેલ ત્યાં ત્યાં ગાંડો થઈ ગયો. એ મૂળજી પટેલ ને બે દીકરા હતા, એકનું નામ કાળીદાસ ને બીજાનું નામ ડુંગર. સમય જતા આ ડુંગરભાઈ હતા એના બીજા દીકરા, એ ગાંડા થઈ ગયા. પછી કાળીદાસના પ્રભુદાસ હતા, તે પાછળથી પ્રભુદાસ ગાંડા થયા. એ પ્રભુદાસને ત્રણ દીકરા હતા, નરેશ, હરિ અને દેસાઈભાઈ. એમાં હરિભાઈ જે એના વચલા દીકરા, એ વડતાલમાં સાધુ થયા, એ જ મારા દાદા ગુરુ થાય, પુરાણી ઉત્તમ ચરણદાસજી સ્વામી, મારા ગુરુ રાધારામ સ્વામી એના ગુરુ પુરાણી ઉત્તમ ચરણદાસજી. હવે એના બે ભાઈ ઘરે રહ્યા, એકનું નામ નરેશ અને એકનું નામ દેસાઈભાઈ. તેમાં દેસાઈભાઈને બે પુત્ર હતા, અંબાલાલ અને મગન. એમાં અંબાલાલ ગાંડા થઈ ગયા અને મગન હતા એ સાધુ થયા, એનું નામ કૃષ્ણ સ્વરૂપ સ્વામી, એને વાયુશાસ્ત્રી કહેતા, એ છેલ્લી ઉંમરે ગાંડા થઈ ગયા હતા. બધાને આ વાતની ખબર છે. પછી અંબાલાલને ત્રણ પુત્ર હતા, નરેન્દ્ર, ઘનશ્યામ અને જયેશ. એમાં આ જયેશ છે એ ચાણદમાં પાર્ષદ થયો હતો, એ ત્યાં ગાંડો થઈ ગયો હતો. હવે જે મૂળજી પટેલના બે દીકરામાંથી એકની મેં તમને વાત કરી, કાળીદાસના પરિવારની, હવે ડુંગરભાઈ જે ગાંડા થઈ ગયા તેના પરિવારની વાત કરું છું. ડુંગરભાઈને ભીખાભાઈ કરીને દીકરા હતા, તેને બે પુત્ર હતા, સનાભાઈ અને કાશીભાઈ, અને સનાભાઈને બે પુત્ર હતા, ચિમનભાઈ અને લાલાભાઈ. હવે આ લાલાભાઈ ગાંડા થઈ ગયા હતા. આ અટાણ સુધીની મેં વાત કરી, આ શાપે આટલું બધું તોફાન મચાવ્યું. વર્ષો પહેલા અમેરિકાએ જાપાન ઉપર બોમ્બ નાખ્યા હતા ને, હિરોશિમ નાગાસાકીમાં, વર્ષો થઈ ગયા અને એની હજી અસર ત્યાં જણાય છે. હજી ખોડખાપણવાળા માણસો જન્મે છે, એવી ભયંકર અસર થઈ. એમાં મોટા પુરુષોના સાપ એ આટમ બોમ્બથી જરાય કમ નહીં, મોટે નહીં, હાથ હાથ પેઢી સુધી આ પીડા. બોલો વાલા ભક્તો, કહેવાય છે કે હાથ પેઢી પછી મટી જાય, હાથ પેઢી સુધી હાલે આ. હવે રઘુવીરજી મહારાજને આ મૂળજી પટેલના કહેવાથી ખબર પડી કે આનંદાનંદ સ્વામી બામણ ગામ રોકાણા છે, એટલે સ્વામીને પકડવા માટે 20 પાર્ષદો મોકલ્યા. પાર્ષદો અચાનક આવ્યા અને આનંદાનંદ સ્વામીને ઝાલીને વડતાલ લઈ ગયા. વાલા ભક્તો, આ તો ભરતપુરના રાજવી નવલસિંહ હતા, અયોધ્યામાં ત્યાગી થયેલા, રામગલોલાના આશ્રમના અખાડાના મહંત થયેલા, 500 ખાકી બાવાના ગુરુ થયેલા, એના શિષ્ય હતા, ઘનશ્યામજીના બાલ મિત્ર, રામાનંદ સ્વામીના દીક્ષિત, મહારાજની પહેલા રામાનંદ સ્વામી પાસે લોજના આશ્રમમાં આવેલા, એટલે રામાનંદ સ્વામીના દીક્ષિત એટલે મહારાજના મોટા ગુરુભાઈ, અને પહેલેથી છેલ્લે સુધી મહારાજ સાથે રહેલા શ્રીજી સ્થાપિત સદગુરુમાં એમની ગણના છે. મહારાજ એમને સદગુરુ સ્થાપ્યા હતા અને રઘુવીરજી મહારાજથી 50 વર્ષ મોટા આવા આનંદાનંદ સ્વામીને ત્યાં રઘુવીરજી મહારાજે વડતાલ આ રીતે બોલાવ્યા અને સભામાં એમને ઊભા રાખ્યા અને ગુનેગારની ભાષામાં પૂછ્યું કે કોને પૂછીને મંદિર કર્યું, ત્યાં બળદેવજી કેમ પધરાવ્યા. આમ સ્વામીનું અપમાન થયું અને સ્વામીથી આ ગમે તે રીતે સહન ન થયું. સ્વામી આકળા થઈ ગયા અને આકળા થઈને બોલ્યા કે તારા બાપને પૂછીને મંદિર કર્યું અને પછી શાપ આપ્યો. રઘુવીરજી આચાર્યને સ્વામીએ શાપ આપ્યો કે હથેળીમાં વાળ જો ઉગે તો તમારે ત્યાં પુત્ર થાય. આ શાપ આપ્યો એટલે બધા ધંધણી ગયા, મોટા પુરુષ, અને સ્વામી તરત જ શાપ આપીને ત્યાંથી હાલતા થઈ ગયા. પછી કોઈ કાંઈ એડ્યું નહીં સ્વામીને. પોતાના જે 50 શિષ્યો હતા એને લઈ વડતાલથી નીકળી ગયા, વડોદરા તરફ રવાના થઈ ગયા. આ પ્રસંગ સંવત 1890માં બન્યો હતો અને રઘુવીરજી મહારાજે સંવત 1916માં પોતે ગઢડામાં બળદેવજી અને રેવતીજીની મૂર્તિ પધરાવી છે. જે પ્રશ્ન માની લો કે આનંદાનંદ સ્વામીને સામે થયો કે બળદેવ રેવતી કેમ, તો ગુરુજી મહારાજે પોતે ગઢડામાં બળદેવ રેવજી પધરાવ્યા છે. આપણા સંપ્રદાયમાં બળરામની મૂર્તિ ન પધરાવી એવો નિયમ હતો નહીં, છે નહીં, પરંતુ આ તો કોઈકની કાન ભંભેરણીથી વાત બગડી ગઈ. બાકી તો રઘુરજી મહારાજે જ્યાં શ્રીજી મહારાજે રથમાં સૂર્યનારાયણને એકલાન થાપ્યા હતા ગઢડામાં, ત્યાં સૂર્યનારાયણનો રથ કાઢી જગ્યા કરીને સૂર્યનારાયણની સાથે શ્રી કૃષ્ણ બળદેવ અને રેવતીજીને પોતે સ્થાપ્યા છે. જો નિયમ હોય તો પોતે આવું શાહારું કરે, પરંતુ પક્ષા પક્ષી જેવું કોઈ ભયંકર દૂષણ નથી. આ દૂષણે પક્ષા પક્ષી રાગદ્વેષ ખોટી ખેંચા તાણના ભયંકર દૂષણને લઈને આ બધું બની ગયું. વાલા ભક્તો, આનંદાનંદ સ્વામી વડતાલથી નીકળીને જાય છે, વચ્ચે બામણ ગામ આવ્યું. સ્વામી પાછા બામણ ગામ આવી અને રોકાણા. આ બાજુ અમદાવાદમાં આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર પડી કે આવું બન્યું છે, તેથી એમણે માનુભાવાનંદ વગેરે 60 સંતોને હાથી લઈને બામણ ગામ આનંદાનંદ સ્વામીને તેડવા મોકલ્યા અને સ્વામીને સમજાવીને વાતે ગાતે સમંડળ અમદાવાદ તેડી લાવ્યા. સ્વામીનું ખૂબ મોટું સામયું કર્યું અને આસન પથારી વગેરે સગવડતા કરી આપી, કેમ જે અમદાવાદનું મંદિર આનંદાનંદ સ્વામીએ બાંધ્યું છે. અયોધ્યા પ્રસાદજી મહારાજે કહ્યું, હે સ્વામી, જેતલપુર મહાપ્રસાદીનું ધામ છે, ત્યાં આપને મંદિર કરવાની મહારાજની આજ્ઞા છે, માટે તમે ત્યાં મંદિર કરો અને સુખેથી રેવતી બળદેવજી પધરાવો, અમે બહુ રાજી છીએ. અયોધ્યા પ્રસાદજીનો વિવેક તથા નિર્મળતા જોઈ આનંદાનંદ સ્વામી ખૂબ રાજી થયા અને મનમાં એમને વિચાર આવ્યો. વિચાર એવો આવ્યો કે મેં વડતાલમાં શાપ આપ્યો એટલે ત્યાં દીકરા નહીં થાય, અને આ અયોધ્યા પ્રસાદજીને નાનપણથી પરણાવ્યા છે અને એ રઘુવીરજીથી પણ મોટા છે અને એમની 26 વર્ષની ઉંમર થઈ છે, છતાં આમને દીકરો થયો નથી. જો બે ગાદી ઉપર દીકરા નહીં થાય તો ગાદી નિર્વન જશે, એટલે એના હૃદયમાં થોડુંક લાગી આવ્યું. પછી આનંદાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી કે હે મહારાજ, અયોધ્યા પ્રસાદજીને 3 દીકરા થાઓ. ભગવાન સ્વામિનારાયણે જાણે એમની પ્રાર્થના સાંભળી સ્વામીની કૃપાથી. ત્યારબાદ 10 મહિને અયોધ્યા પ્રસાદજીને ઘેર પારણું બંધાણું, યાને કે સંવત 1891 ચૈત્ર વદ 4 દિવસે અયોધ્યા પ્રસાદજીને ત્યાં પુત્ર જન્મો, એનું એમણે કેશવ પ્રસાદ નામ પાડ્યું. પછી ક્રમશ રામચંદ્ર અને પરશુરામ નામે 2 પુત્ર એમને જન્મ્યા હતા, પણ તેઓ અમુક ઉંમરે ધામમાં ગયેલ, તેથી એમનો કોઈ વંશ નથી. આવી બીના બની
કૃપા કરે જો સંત, અશક્ય નું પણ શક્ય કરે.
કૃપા કરે જો સંત, અશક્ય નું પણ શક્ય કરે.
કોપ કરે અત્યંત સહાય હરિ પણ નવ કરે. જે કોપ કરે થશે તો સર્વોપરી,
સેવો સ્નેહ સંત
ખુશ થશે તો સર્વોપરી. પામશો સુખ અનંત, બંને લોક સુધરી જશે. જે પામશો સુખ અનંત, બંને લોક સુધરી સુધરી જશે ભાઈ, બંને લોક સુધરી જશે.
ભરૂચના મંદિરનું કામ બાકી હતું તે એમ નામ રખડી પડ્યું. આનંદાનંદ સ્વામી નીકળી ગયા પછી ગોપાલ સ્વામીને આ બધી ખબર પડી. શાયદ ગોપાલ સ્વામી એ વખતે ગઢડે હતા, સ્વામીને ખ્યાલ નહીં હોય એવું દેખાય છે. પછી ગોપાલ સ્વામી પોતે પોતાનું મંડળ લઈ ભરૂચનું અધૂરું કામ પૂરું કરવા પધાર્યા. ભરૂચ મંદિરનું કામ સ્વામી 8-9 મહિના ત્યાં રહી, જે કાંઈ બાકી હતું એ બધું આનંદાનંદ સ્વામીનું બાકી કામ ગોપાલ સ્વામી પૂરું કર્યું. મંદિર પૂરું કર્યા પછી ગોપાલ સ્વામી રઘુવીરજી મહારાજને વિનંતી કરી કે આપ આરતી ઉતારો. પછી વિક્રમ સંવત 1891ના વૈશાખ સુદ દશમને દિવસે રેવતી બળદેવજીની સાથે હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠા રઘુવીરજી મહારાજ પાસે ગોપાલ સ્વામીએ કરાવી અને આરતી ઉતરાવી. તે હરિલામૃતમાં લખ્યું છે, 91 વાતણી સાલમાં રઘુવીરજીએ રૂડી રીત ભાવ સહિત ભૃગુ ક્ષેત્રમાં પ્રતિમા પધરાવી પુનિત. વાલા ભક્તો, આ કથા આપણા જીવનમાં થોડી ખળભળાટ મચાવી એવી છે. વડતાલ રઘુવીરજી મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ આચાર્ય રઘુવીરજી મહારાજનો, ત્યારે આચાર્ય રઘુવીરજી મહારાજના જીવન કવન ઉપર ગોમતીને કાંઠે 5 દિવસ મેં કથા કરી હતી, એમાં પણ આ પ્રસંગ બધો આબેહૂબ મેં ગાયો હતો. એ જ પ્રસંગ આજ આનંદાનંદ સ્વામીના આખ્યાનમાં ફરીવાર ગાયો છે. પણ આપણે તો આ બધાને મોટા માનવા, આ આપણા લેવલની વાત નથી. આમાં કોઈનો મહિમા ઘટે એવું આપણે વિચારી પણ શકાય નહીં. જે કાળે જે થવા નિર્માણ થયું હશે, થવાનું હશે, એ થઈ ગયું છે. રઘુવીરજી મહારાજ પણ એની જગ્યાએ મહાન છે, આનંદાનંદ સ્વામી પણ એની જગ્યાએ મહાન છે. આપણે એમને વંદન કરીએ, આમાંથી જે સાર ગ્રહણ કરવાનો હોય સમજીએ, એટલું જ આ કથામાંથી આપણે લેવું. એટલું કહીને આજની આ રવિસભાને અહીંયા વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.